પહેલી એક મહત્વની વાત કહેવી છે મુક્તો, આપણે બધા સંસ્થાનો અરીસો છીએ. જેમ દીકરાના જીવન ઉપરથી એના બાપનો તારણ નીકળી જાય, દીકરીના જીવન ઉપરથી એના મા બાપનું તારણ નીકળી જાય. જો દીકરીને કંઈ પણ સાસરે જાય ને કંઈક ના આવડે એટલે તરત લોકો એની સાસુ શું કે, તારી માએ તને કશું ના શીખવાડ્યું, એના મા બાપનું તારણ નીકળી જાય. એમ આપણા ઉપરથી, આપણા જીવન ઉપરથી, આપણા ગુરુનું, આપણા ઈષ્ટદેવનું, આપણી સંસ્થાનું તારણ નીકળી જાય. મુક્ત, એક બે પ્રસંગ કહેવા છે, એક નરસો એક સારો. બંને ઉપરથી આપણે શું લેવું જોઈએ, આપણે કેવા બનવું છે એ આપણે યુવકોએ વિચારવાનું છે. એક પરોક્ષનું દ્રષ્ટાંત છે. આપણે ભણવામાં આવતું શિવાજીના ગુરુ રામદાસ હતા. શિવાજી મહારાજ જે કહેવાતા, છત્રપતિ શિવાજી એવું કહેવાતું ને, એમના ગુરુ રામદાસ હતા. એક દિવસ રામદાસ ગુરુ પોતાના 10-15 શિષ્યોની સાથે વિચરણમાં નીકળ્યા છે. ચાલતા ચાલતા જઈ રહ્યા છે. સાંજનો સમય થઈ ગયો છે, સવારના નીકળ્યા છે, ભૂખ બહુ લાગી છે અને બધા થાક્યા છે. શિષ્યો પણ થાક્યા છે, ગુરુ પણ થાક્યા છે અને ભૂખ પણ સારી એવી લાગી છે. હવે ચલાય એવી શક્તિ રહી નથી એટલે ગુરુએ કહ્યું કે શિષ્યો આપણે થોડી વાર આરામ કરીએ, હજુ આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચતા 2-3 કલાક થાય એવા છે, તો આપણે થોડોક રેસ્ટ લઈ લઈએ પછી જઈએ. કંઈ જમવાનું સાથે હતું નહીં, કોઈ વ્યવસ્થા હતી નહીં, પણ જરા થાક તો ઉતરે. એમાં એક સરસ મજાનું ઘટાદાર વૃક્ષ આવ્યું, વૃક્ષની છાયા આવી, એટલે વૃક્ષની છાયામાં ગુરુ અને શિષ્યો ત્યાં બેસે છે. ગુરુજી એની અટેકણે, રામદાસજી હતા જે ગુરુજી અટેકણે બેઠા, પેલા થડ જે હતું ઝાડનું, એના થડના અટેકણે બેઠા, બાજુમાં પથરો હતો, હાથ મૂક્યો અને ઘસઘસાટ એમને ઊંઘ આવી ગઈ. થાક હતો, ભૂખ હતી, ઉંમર હતી, ઘસઘસાટ ઊંઘી ગયા. શિષ્યો બધા યુવાનો છે, તમારા જેવા નવલોહિયા યુવાનો છે. એમને ભૂખ લાગી હતી, ઊંઘ કરતા ભૂખ બહુ હતી. બાજુમાં કે શેરડીનો વાડ હતો, શેરડીનો વાડ એટલે સમજ્યા ને, શેરડી વાવેલું ખેતર હોય ને સૌરાષ્ટ્રમાં એને વાડ કહે. બહુ ફર્સ્ટ ક્લાસ શેરડી ઉભેલી હતી. બધા શિષ્યોએ વિચાર કર્યો કે આ શેરડી છે, લાવો જમી લઈએ, ભૂખ લાગી છે. એટલે બધા શિષ્યો શેરડીના વાડમાં અંદર બેઠા. એમને એ રીતે બધા મંડેલા, બધા મંડ્યા શેરડી જમવા માટે, છોલી છોલી ચૂસવા માંડી. શેરડી ખાતા હતા અને એ જ વખતે અંદર ખૂબ ઊંધા ઉતરી ગયેલા, અંદર સંતાઈને ખાતા હતા, કારણ કે વાડ ઊંચો હોય, શેરડી વાવેલી હોય ને શેરડીનો વાડ ઊંચો હોય, માણસ ઊભો રહે તો અંદર ઊભો રહે તો દેખાય નહીં, એટલે શેરડીના સાંઠા ઊભા હોય ને. એમાં જે પેલો શેરડીનો જે વાડનો માલિક હતો, ખેતરનો માલિક હતો, એક એક સળવળ સળવળ થતું સાંભળ્યું એટલે એ બીજી બાજુ હતો, એને બૂમ પાડીને દોડ્યો પાછળ. અને આ લોકો પેલા બધા ભાગ્યા, પેલો નજીક આવે ત્યાં સુધીમાં બધા જે ભાગીને શું કર્યું એમણે, કે ગુરુજીની આગળ આવીને બેસી ગયા બધા ધ્યાનમાં ભગત થઈ. ગુરુજી તો ઘસઘસાટ ઊંઘી ગયા હતા, એમને આ વાતની કઈ ખબર નહીં. ઘસઘસાટ ઊંઘી ગયા છે અને આ બાજુ બધા આવીને ધ્યાનમાં બેસી ગયા, ભગત થઈને લ્યો ડાયા ડમરા જેવાથી. પેલો જોઈ ગયો છે એટલે એને આવીને સીધા જ ગુરુજીનો કાન ખેંચી, રામદાસજીનો કાન ખેંચીને ધડાંગ દઈને લાફત મારી દીધો, એક થપાટ મારી દીધી. કોને? શિષ્યોને નહીં, ગુરુને. એટલે ખેડૂતે આવીને બધા એકદમ આંખો ખોલીને ઉશ્કેરી ગયા, અને એકદમ પેલાને મારવા લેવા જાય છે. ત્યાં ગુરુજી કહે છે, ભાઈ શું થયું, તમે આવા ચેલા રાખો છો? ચોર બધા મહાત્માજી છો ને, તમારા ચેલા આવા હરામખોર છે? તમે એવા જશો? મારા વાડમાં તમે કોઈકના પૂછ્યા વગર તમે બેઠા, અને કોઈકની ચોરી કરીને શેરડી ખાઓ છો? તમે પણ ભેળા હશો. હવે આમાં ગુરુજીનો કઈ વાંક હતો? આપ સૌના પ્રશ્ન પૂછો, ગુરુનો કઈ વાંક હતો? પરંતુ શિષ્યોની ભૂલના ભોગ કોને થવું પડ્યું? ગુરુએ થવું પડ્યું. એટલે ખેડૂત ઉપર ઉશ્કેરી ગયા છે શિષ્યો. એટલે શિષ્યોએ કહ્યું કે ગુરુજી અમને રજા આપો, એને પૂરો કરી નાખીએ. ત્યારે ગુરુજી એક જ શબ્દ બોલ્યા, હું એ જ લાગનો છું. ગુરુજી શું બોલ્યા? હું એ જ લાગનો છું. મેં તમને આ શિક્ષણ આપવામાં આટલી કચાસ રાખી હશે, મેં તમને આવું શીખવાડ્યું છે? આપણે તમે સત્સંગમાં આવીને આ શીખ્યા છો? ખ્યાલ કરજો, આપણે બધાએ જીવનમાં આપણે એવું ક્યારેય ન જીવશો કે જેનાથી આપણો ચાંદલો લજવાય, આપણા ગુરુ લજવાય, આપણા ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ લજવાય, આપણો સત્સંગ લજવાય, આપણી સંસ્થા લજવાય. આપણને કોણ ઓળખે છે ને કેટલા ઓળખે છે? હું સંતોને કાયમ કહું છું, અમારી સંતોની શિબિરમાં ટકોર હું કાયમ કરું. તમને અત્યારે કરું છું ને સંતોને કરું છું. સંતો મુક્તો તમને ને આપણને કેટલા ઓળખે છે? કેટલા જગતમાં કેટલા ઓળખે? કહો, 25 હો, 200 500 જણા આમને કેટલા ઓળખે છે? અને આમને કેટલા ઓળખે છે? એમની સામે નજર કરજો. આ ચાંદલાને કેટલા ઓળખે છે? આ સ્વામિનારાયણ જો, ખ્યાલ રાખજો, આપણે ક્યારે એવું ન જીવશો, એવી ભૂલો ન કરશો કે જેનો ભોગ આપણા ગુરુને આપણા ઈષ્ટદેવને થવું પડે. સામે એવું જીવજો. બીજો પ્રસંગ કહું છું, હવે પોઝિટિવ પ્રસંગ. સૌરાષ્ટ્રની અંદર લોધિકા નામનું ગામ, અને લોધિકાના અભયસિંહ બાબુ રોજ 6 કલાક ધ્યાન કરતા. એમના ગામની બહાર શેત્રુંજી નદી, અને નદીના કિનારે પથ્થર ઉપર સવારમાં 3 વાગે આવી જાય, અને 3 વાગે આવીને પોતે સ્નાન કરીને ધ્યાન કરવા બેસી જાય. સળંગ 6 કલાક, સવારના 3 થી 9 વાગ્યા સુધી ધ્યાન કરે. રાજસ્થાનનો મારવાડના હાજા ભરવાડના, અરે હાજા ચારણ, હાજા ચારણ સાચા સંતની શોધમાં નીકળેલા. ગિરનારની તળેટીમાં ફરતા ફરતા બધે બહુ જઈ આવ્યા. 4 મહિના સુધી સાચા સંતની શોધ કરીને અંદર થાક્યા, ત્યારે એ પાછા વળ્યા છે મારવાડ જેવા. અને એમાં નદીને કિનારે સવારમાં સ્નાન કરવા આખી રાત ચાલેલા. સ્નાન કરવા નદીના કિનારે આવ્યા, સ્નાન કરીને જ્યાં જોયું તો હજા ચારણને ધ્યાનસ્થ, અરે સોરી, અભયસિંહ બાપુને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. અંતરમાં ટાઢું થઈ ગયું. હજા ચારણ સામે બેસી ગયા કે જાગે એટલે પૂછું, અંતરમાં ટાઢું થઈ ગયું. બાપજી કહે છે ને, ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગે ને એને તો કરંટ લાગે, પણ એને અડે ને એને કરંટ લાગે. એ લોધિકા દરબાર અભયસિંહ બાપુના અહીંયામાં ભગવાનનું ધ્યાન અને મહારાજ બિરાજે ત્યાં અંતરમાં ટાઢું હોય જ ભાઈ, શાંતિ શાંતિ હોય, રેડિયેશન કામ કરતા હોય બધા. ઘણા કહેતા હોય છે કે સ્વામી અહીં હોઈએ છીએ ત્યારે અમને આમ બધું આમ વિચિત્ર પ્રકારો, અહીંયા બધું અમે બધું બધું પોઝિટિવ હોય છે, નહીંથી બહાર જઈએ એટલે નેગેટિવ થઈ જાય છે. એનું કારણ શું? એક મોટું કારણ આ છે કે અહીંના રેડિયેશન કામ કરતા હોય છે, અહીંના વેવ્સ કામ કરતા હોય છે. ચારેય બાજુ ભગવાનને સત્પુરુષ બિરાજતા હોય, સંતો બિરાજતા હોય ને, એની ચારેય બાજુની ઓરા કામ કરતી હોય ભાઈ, ઓરા, ડિવાઇન ઓરા હોય, એમની ફરતી ડિવાઇન ઓરા હોય ચારે બાજુ, એ કામ કરતી હોય. અભયસિંહ બાપુને ધ્યાન કરતા જોયા, અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું. આ હજા ચારણને મુમુક્ષુ હતા જ, શોધવા નીકળ્યા, બેસી ગયા. જયારે 9 વાગે ધ્યાનમાંથી ઉઠ્યા, એકદમ ચરણમાં પડી ગયા. તમારા ગુરુ કોણ છે? જો પહેલો પ્રશ્ન પૂછ્યો, તમારા ગુરુ કોણ છે? તો કેમ પૂછ્યો છો? આવી તમારી યુવાન અવસ્થામાં તમે આટલું બધું ધ્યાન કરો છો અને તમને જોઈને મને ટાઢું થઈ ગયું અંતરમાં. તમે જેને ગુરુ કર્યા છે, મારે પણ એમને ગુરુ કરવા છે. ગુણાયતાન સ્વામી જોડે લઈ ગયા, સ્વામીની જોડે શિષ્ય થયા અને સાધુ થયા. બોલો, આજાચરણે પોતાનું જીવન સોંપી દીધું, સંત થઈ ગયા. બે પ્રસંગોને જરા જોજો, કયું શિષ્યત્વ ગુરુનું શોભાડે છે વિચારજો. સવારે જ આપણે કહ્યું હતું, આપણું વર્તન વાતો કરે ભાઈ, બે રીતની, નેગેટિવ વાત પણ આપણું વર્તન કરે છે અને પોઝિટિવ વાત પણ આપણું વર્તનથી થાય છે. આપણે કેવું જીવીએ છીએ, કેવું વિચારીએ છીએ, કેવું બોલીએ છીએ, એની ઉપર આપણા ગુરુનું, આપણા સત્સંગનું પ્રમાણ થઈ જાય છે, માપ નીકળી જાય ભાઈ કે તમે કોના છો. ધન્ય છે સત્સંગીનું જીવન કેવું હોય. હું કાયમ એક દ્રષ્ટાંત આપું છું. વર્ષો પહેલા બનેલી વાત, મુંબઈનો એક યુવાન સંગીતકાર હતો, પોતે મ્યુઝિશિયન હતો, સત્સંગી, મ્યુઝિક ટીચર તરીકે એને એડવર્ટાઇઝમેન્ટ આપી કે કોઈને જરૂર હોય તો હું મ્યુઝિક ટીચર છું. નોકરી મળતી નહોતી. એક શેઠ, બહુ જ લેન્ડલોર્ડ, બહુ રીચ પર્સન, અને એમની દીકરીને મ્યુઝિક શીખવાનો શોખ હતો. એમણે આ પેલી જાહેરાત વાંચી એટલે એમણે ફોનથી કોન્ટેક્ટ કર્યો અને એમના ત્યાં મ્યુઝિક ટ્યુશન ટીચર તરીકે, ટ્યુશન ટીચર તરીકે એમને જોબ મળી. રોજ જે 2 કલાક જાય, અઠવાડિયામાં 5 દિવસ જાય. એક રૂમમાં, મોટો આલિશાન બંગલો, ને એક રૂમમાં બેસીને બંને યુવાન, એક બાજુ 22-23 વર્ષની યુવાન દીકરી છે, એક બાજુ આ 22-24-25 વર્ષનો યુવાન દીકરો છે, સત્સંગી દીકરો, સાથે બેસીને મ્યુઝિક શીખવાડે. 12 મહિના પછી એક્ઝામ લેવાઈ. પેલી દીકરી હતી, બહુ સારા ગોલ્ડ મેડલ મળ્યો એને. એના પપ્પા એનો સમારોહ રાખ્યો એના માનમાં, આખો પ્રોગ્રામ કર્યો. પેલા ટીચરને બોલાવ્યા અને એને બહુમાન આપવા માટે 10,000 રૂપિયાનું પેકેટ રાખેલું, ઇનામ આપવા માટે, કે હું 10,000 રૂપિયાનું આ ટીચરને ઇનામ આપું છું જેના થકી મારી દીકરીને ગોલ્ડ મેડલ મળ્યો. ત્યારે દીકરી ઉભી થઈને એમ કહે છે, આખી 500 માણસોની વચ્ચે એના બાપાએ 500 જણને ભેગા કરેલા, અને એમ કહે છે કે 10,000 રૂપિયાથી તમે મારા ટીચરનું સન્માન કરો છો, એનું એમને કોઈ મૂલ્ય નથી મારી દ્રષ્ટિએ, એમની કદર નથી. 1 વર્ષથી એ ટીચર મને ભણાવવા રોજ આવે છે, અમે એક રૂમમાં એકાંતમાં બેસીએ છીએ, પરંતુ ધન્ય છે એના એમના એ ટીચરના ચાંદલાને, અને ધન્ય છે એમના સત્સંગને, ધન્ય છે ટીચરના વર્તનને કે એમણે આજ સુધી એક વર્ષમાં કોઈ દિવસ એમણે મારા મુખ સામું જોયું નથી, મારા શરીર સામું નજર કરી નથી. ધન્ય છે ટીચરને. એમની કદર શું તમે 10,000થી કરી શકવાના છો? સત્સંગ કોને કહેવાય? સત્સંગી કોને કહેવાય? શિષ્ય કોને કહેવાય? સત્સંગની શોભા કોને કહેવાય? સમજો યુવાનો, આપણે કોના છીએ, કોણ છીએ એનો ખ્યાલ કરજો. આપણું જીવન એવું બનાવજો કે જેનાથી કોઈને ગુણ આવે અને સત્સંગ પ્રત્યે આદર થાય. આજે પેલો હમણાં જોયું, ભાવેશભાઈનું જોયું, હમણાં અમારા મહારાજનું જોયું, ફક્ત એ ભાવેશભાઈનો ગુણ કેટલો આવ્યો હશે એમના સીઈઓ ને એમના મેનેજરને, કે આજે એ એમના ઘેર જમવા આવે છે. બસ એ ગુણ આવે, ભગવાનના ભક્તનો ગુણ આવે મુક્તો, તો પણ એ કલ્યાણના અધિકારી થઈ જાય. અને અવગુણ આવે તો બંને ઉંધીરી જ છે, એના બિચારાનો મોક્ષ થતો હોય તો બગડી જાય. તો આપણે કોઈનું બગાડવું છે કે કોઈનું રૂડું કરવું છે? આપણે મુક્તો આ સિવાય આજે આપણે 4-5 વાતો તમને કહેવી છે. સમય ઓછો છે, ટુ ધી પોઈન્ટ કહેવું પડશે. નોટ પેન હોય તો લખો, કંઈક લખાવવું છે તમને. આ માત્ર લખવામાં સાંભળવામાં ન રાખતા પ્લીઝ આપણા જીવનમાં દ્રઢ કરજો. કચાશ હોય અહીંયા દૂર કરજો. હેડિંગ મારજો, મહારાજના યુવાનો આવા જોઈએ. શ્રીજી મહારાજના યુવાનો, SMVS ના યુવાનો આવા જોઈએ. પહેલું, માત્ર 3-4-5 બાબતો જણાવી છે, બહુ મહત્વની બાબતો છે. એટલે ઘણી વખત આપણે આકાશમાં ઉડતા શીખીએ છીએ પણ જમીન ઉપર ચાલતા નથી આવડતું. અનાદિમુક્તની ઊંચી ઊંચી વાતો કરીએ છીએ, મોક્ષ થઈ ચૂક્યો છે એની ઊંચી ઊંચી વાતો કરીએ છીએ, કલ્યાણ થઈ ગયું છે એની ઊંચી ઊંચી વાતો કરીએ છીએ, પરંતુ સામાન્ય બાબતોમાં નપાસ થઈએ છીએ, દરિયો તરી જઈએ છીએ અને ખાબોચિયામાં ડૂબીએ છીએ. ના ચાલે. મોક્ષનો જે થાય એવો નથી, અનંત જન્મી જીવનો મોક્ષ નથી થાયો, એ મહારાજે મોટા આપણને સસ્તો અને સરળ કરી આપ્યો એ રસ્તો, પરંતુ એની એમાં છકી જતા હોઈએ છીએ અને ક્યારેક અવિવેક હોય છે, આપણને ખબર નથી પડતી. એવી કેટલીક બાબતો આજે તમારી આગળ રજૂ કરવી છે મુક્તો, કે જેમાં આપણે અમે જોઈએ છીએ આ વાતો આજની તાતી જરૂરિયાત છે. અમે જોઈએ છીએ યુવાનોની જોડે પડખે અમે રહીએ છીએ, અમે સેન્ટરોમાં જઈએ છીએ, દેશ વિદેશમાં જવાનું થાય છે ત્યારે જોઈએ છીએ ક્યાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. પહેલી બાબત, આપણી જીવનશૈલી સાદી રાખો. આપણી જીવનશૈલી સાવ સાદી રાખતા શીખો. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવનશૈલી એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હંમેશા સિમ્પલ રાખો. એ મહાનતા છે. જીવનશૈલી સ્ટાન્ડર્ડ ઓફ જે લિવિંગ છે એ જેટલું ખર્ચાળ, જેટલું મોંઘું, એ આછકલા છે, આછકલાઈ છે, એ મહાનતા નથી. મહાન પુરુષોની તમે જીવનશૈલી જુઓ, કોઈ પણ મહાન પુરુષોની, મુક્તો, એનામાં જેટલી સાદી હોય એટલો જે મહાન હોય. ગાંધીજીથી ચર્ચિલ ધ્રુસતા હતા, બોલો. હવે એક પોતડી પહેરતા હતા સરદાર વલ્લભભાઈ, શું પહેરતા હતા? શું ટાઈ બાઈ શૂટેડ બુટેડ થઈને ફરતા હતા? એક ધોતી, એક જબ્બો અને ઉપર એક બંડી, આ એમનો કાયમી ડ્રેસ. તમે ફોટો જોયો હોય તો ક્યાંય હલ ભલાને ધ્રુજાવતા હતા. જ્યારે સરદાર એક્સપાયર થયા, ધામમાં ગયા, ત્યારે ફક્ત એમની પાસે ત્રણ જોડી કપડાં નીકળ્યા. ત્રણ જ જોડી કપડાં હતા એમની મિલકતમાં, કાંઈ નહીં બીજું. સારા વટ પાડે એવા કપડાથી, કે આપણી ઊંચી, આપણે જેને પર્સનાલિટી કહીએ છીએ એ પર્સનાલિટી નથી. આજે મહાન પુરુષો કેવું જીવતા હોય છે. આજે બાપજીનો પહેરવેશ તમે રીતભાત જુઓ, તમે કેટલી સાદી, કેટલી સિમ્પલ, કોઈ આછકલાય નહીં. કોઈ તમે જુઓ તો, કોઈ ગમે તે વ્યક્તિ જુઓ ત્યાં બેઠા હોય બાપજી, ગમે તે વ્યક્તિ આવે ને ગમે તે મળી શકે, બોલો, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવે, કોઈને મુલાકાત લેવાની કાગળથી કંઈ માથાકૂટ જ નહીં, બોલો. બાપજી કે મને 4 રૂપિયાના જોડા 14 વર્ષ મેં પહોંચાડેલા, બોલો. 4 રૂપિયાના જોડા 14 વર્ષ. બાપજી કે મને મોંઘવારી નડે કે હું મોંઘવારી નડું, બોલો. કેવી દિવ્ય પુરુષોની, જે જે મહાન પુરુષો થયા મુક્તો, કેવી જીવનશૈલી જીવ્યા છે. ગઈકાલે આપણે વોરેન બફેટનો પ્રસંગ વાંચ્યો હતો, કેવી જીવનશૈલી એમને કહોજે. અબજોપતિ માણસ છે, બિલિયોનર માણસ, અને એની તમે જીવનશૈલી કેવી. 3 બેડરૂમના મકાનમાં, 50 વર્ષના જૂના મકાનમાં રહેતો હોય, નહીં કોઈ ડ્રાઈવર, નહીં મોબાઈલ, નહીં લેપટોપ. આપણી જીવનશૈલી હંમેશા સાદી કરો, સાદાઈથી જીવન જીવતા શીખો, સાદું જીવન જીવતા શીખો. બહુ જ પહેલી મહત્વની વાત છે. કોઈ બની ઠણી નામ ભપકાદાર કપડાં અને બધું બની ઠણીને આવે, બોલો, અમને દીઠો ના ગમે, એમ લાગે કે સત્સંગીના લક્ષણ છે. મુક્તો, એક બે પ્રસંગો મારે વાંચવા છે આજે. ગઈકાલે જે વાંચ્યા હતા એના જેવા એક બે પ્રસંગો જોવા છે. જો અમે પેપર વાંચતા નથી, અમે પેપરનો યુઝ કરતા નથી, અમે ન્યૂઝ પેપર જોતા નથી, ક્યારેય ટીવી નથી જોતા, સંતોને એ પ્રોહિબિટેડ છે. પરંતુ કેટલા ઘરી ભક્તો ક્યારેક અમને સારી બાબત આવે ને ત્યારે પેપરનું કટિંગ કરીને વાપતા હોય છે. અને ત્યારે અમને કોઈક આવા સારા સમાચાર સંગ્રહી રાખતું છે. મારો એક આદત છે હવે કંઈક સંગ્રહી રાખવાની. એટલે કોઈના તો ચોખોટ એટલે કરી, તમને એમ ન થાય મિસગાઈડ ના થાવ. સંતો એ પેપર બપર બહુ ડિટેલમાં વાંચતા લાગે છે, કદી નથી, બધા જાણે છે કે અમારા સંત આશ્રમમાં ન્યૂઝ પેપર આવતું જ નથી, સંત આશ્રમમાં જ ના આવે. પરંતુ એક બહુ સરસ આર્ટિકલ આ સેવકે એક વાંચ્યો, તમને બધાને સંભળાવવા જેવો છે. હા બોલો તો સંભળાવો, સંભળાવો સંભળાવો. તમારે બોલવાની આદત છે, અમારે સાંભળવાની આદત છે, નહીં આના પરથી આપણું જીવનને કંઈક બદલજો, એટલા માટે વાંચું છું. તમે નવરા નથી ને અમે નવરા નથી, કંઈક આપણે કમાવા આવ્યા છીએ ભાઈઓ, કમાજો, કમાઈને જજો. એનું હેડિંગ છે, નાનકડું હેડિંગ છે, લેસ ઇઝ મોર. સમજાય એવું હેડિંગ જ નથી. શું હેડિંગ છે એનું? લેસ ઇઝ મોર. ઓછું ઘણું છે, એનું ગુજરાતી શું થાય? થોડામાં ઘણું, થોડામાં ઘણું. આદમ ખુ નામના એક મહાન લેખક સિંગાપુરના વતની છે. તેઓ મહાન લેખક છે, વળી જોરદાર વક્તા છે. માત્ર 26 વર્ષની ઉંમરે સ્વબળે તેઓ મિલિયોનર થયા છે. મિલિયોનર એટલે કરોડપતિ, અને બિલિયોનર એટલે અબજોપતિ. એવું જ કહેવાય ને, બહુ મને ખબર નથી પડતી. શું કે સાંભળો, માત્ર 26 વર્ષની ઉંમરે સ્વબળે તેઓ મિલિયોનર થયા છે. તેઓ એક દિવસ પ્લેનમાં જઈ રહ્યા હતા. તેમના એક પ્રશંસક તેમને ત્યાં મળે છે. અને આશ્ચર્ય વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે સાહેબ, તમે મિલિયનર છો અને તમે ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરો છો. ઇકોનોમી ક્લાસ એટલે સમજ્યા ને, આપણી ભાષામાં થર્ડ ક્લાસ. વિમાનની અંદર ત્રણ ક્લાસ હોય છે, ત્રણ ગ્રેડની ટિકિટ હોય. ફર્સ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ, બિઝનેસ ક્લાસ એટલે સેકન્ડ ક્લાસ આપણે આપણે સામાન્ય ભાવ, અને ઇકોનોમી ક્લાસ એટલે થર્ડ ક્લાસ. એમાં તમે એમાં પ્રવાસ કરો છો ત્યારે શું જવાબ આપે સાંભળજો. આદમે સ્મિત વેરતા કહ્યું કે ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરું છું તેથી જ હું મિલિયનર છું. સમજાણું વાક્ય? આપણને લોકોને પૈસો આવી જાય ને એટલે ગાડી એ પ્રમાણમાં જોઈએ, આપણે બંગલો એ પ્રમાણમાં જોઈએ, એનાથી આપણી શોભા માનતા હોઈએ છીએ. શીખજો જરા, જીવનની શૈલી કેવી સાદી હોવી જોઈએ. આ બહુ અદ્ભુત લેખ છે, મને બહુ ગમ્યો છે એટલે હું આપની આગળ રજૂ કરું છું. શું કહે છે સાંભળજો. ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરું છું તેથી જ હું મિલિયનર છું. તેમણે મિલિયનર થવાની વાત ધી સિક્રેટ ઓફ સેલ્ફ મેડ મિલિયનર્સ નામના પુસ્તકમાં લખી છે. સામાન્ય રીતે લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે મિલિયનર વ્યક્તિ રોલેક્સ, રેબન, મર્સિડીઝ વગેરેની મોંઘી દાટ બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરે અને ફર્સ્ટ ક્લાસમાં જ પ્રવાસ કરે છે. મોટા ભાગે આ સાચું હોય છે, પણ આવા ઉડાઉપણાને કારણે લોકો શ્રીમંત થઈ શકતા નથી. થોડોક પૈસો આવે ને એટલે તરત જ તે એમની પોઝિશન બદલી જતી હોય છે. કારણ કે જેવા પૈસા કમાવાનું શરૂ કરે કે તરત જ તેઓ ખર્ચાળ લાઈફ સ્ટાઈલમાં ઝંપલાવી દે છે. પરિણામે તેમનો પૈસો ભેગો થવાને બદલે ખર્ચાઈ જાય છે. સ્વબળે મિલિયનર થયેલા વ્યક્તિઓ કંજૂસ નથી હોતા, પણ સમયને માન આપી સાદગી અપનાવી પૈસો ભેગો કરતા હોય છે. આવી ટેવને કારણે તેઓ મિલિયનર થાય છે અને મિલિયનર સદા રહે છે. મુદ્દો છે સાદગીનો. જીવન શૈલી બદલી ના નાખો. સહેજ પૈસો આપણે આપણી આપણી પાસે આવે, સંપત્તિ આવે એટલે તરત જ આપણે ઘરમાં વસ્તુઓ વસાવવા માંડીએ, આ કરવા માંડીએ, દાગીના લેવા માંડીએ, સોનું લેવા માંડીએ, કપડાં લેવા માંડીએ. હવે પૈસો છે એટલે આપણે જલસા કરો. મુક તો મારવાડી જેવા થાવ. મારવાડી મારવાડી વાણિયા હોય ને જોજો, બહુ બહુ કોઈને ખબર જ ના પડવા દે. કરોડો રૂપિયા હોય ને એમની પાસે તો એ તે ખબર જ ના પડવા દે કાની જોઈએ કરોડો રૂપિયા છે. અને આપણા લોકોને કશું ના હોય ને વાળે પારકા હોય ને તોય તમે જોવો તો એટલો મોટો દેખાવ કરે. ઓલાઈન જોડે કરોડ હોય ને દેખાડે હજાર, અને આપણી જોડે હજાર હોય ને દેખાડવાનો પ્રયત્ન કરીએ કરોડ. સાચી વાત છે? લાગુ પડે છે કોઈને? બધા એવા નહીં હોય પણ લાગુ પડે છે કે ને, કે પછી ખાલી જગ્યા મસાલા વગર રહ્યા છે. ઘણી વખત ના હોય એટલે આપણે હરખા રહેતા હોઈએ. એક ભાઈ આવેલા મન કે સ્વાઈ, જિંદગી મેં લાંચ લીધી જ નથી, બોલો એક પૈસો લાંચ નથી લેતો. મેં કીધું મળે છે એટલે નથી લેતા, નથી મળતી એટલે નથી લેતા. મન કે મારી નોકરી એવી છે કે મને પાંચ રૂપિયા કોઈ આપે જ નહીં, હવે આમાં હું ફાંકા મારવાના કહો. હવે આ કેવું છે? બહાદુરી બતાવવાની વાત છે. લાખો રૂપિયા મળતા હોય ન લે એનું નામ શાબાશી કહેવાય, એને ધન્યવાદ અપાય. અમે લાંગણા જ ગામે ગયેલા વર્ષો પહેલા બાપજી ને, અમે એ મંદિરની અંદર એક મફતલાલ કરીને પૂજારી હતા. પછી બાપજીને અમે રાત્રે બેઠેલા, બાપજીને કે બાપજી આપણે કોઈ દાળ ગળ્યું ચીકણું ખાવાનું જ નહીં, કે વર્ષોથી ગળ્યું ચીકણું અડ્યો જ નથી. કે બાપજી કે બહુ સારું કહેવાય. બાપજી કે જમો છો ક્યાં, શું જમો? ત્યાં કે બાપજી ઘેરથી દીકરાની વહુ છે ને તે રોજ હવાર ટિફિન આપી જાય છે. બાપજી કે હા, એટલે ખબર પડી ગળ્યું ચીકણું આવતું જ નહીં વગે. તા કે એવું જ બાપજી, ખીચડી સિવાય કઈ મોકલતી જ નથી. હવે આ બહુ બહાદુરી કહેવાય ને, પેલા બહુ પ્રશંસનીય વ્યક્તિ કહેવાય. અને પછી શું થયું સાંભળજો, બીજે દાડે હવારમાં પેલા હરિભક્તો આવ્યા કે સ્વામી શું સીધું લાવશું, એટલે બાપજી કે શાક ને ભાખરી બનાવી નાખીએ, શાક ભાખરી લઈ આવો. ત્યાર પેલા મફતલાલ બોલ્યા, બાપજી મારી હામુ તો જો મારા માટે થઈને કંઈક તો મીઠાઈ બનાવો. બાપજી કે તમે ગળ્યું ચીકણું ખાતા નથી. ત્યાં કે બાપજી કેટલા દાડાથી ખબર પડી કે બાપજી સંતો પધારવાના છે, તો ભાઈ સાહેબ હું રાજીનો રેડ થઈ ગયો છું કે બાપજી આવશે, સંતો આવશે અને મને કંઈક સારી વસ્તુ મળશે. કહો હવે આ ભાથી શું બૂમો પાડે, હું ગળ્યું ચીકણું ખાતો જ નથી. એમ આપણે નથી ને નથી કરતા એ તો બહુ સારી વાત છે, પણ મળે અને છતાંય તે આપણું સાદું જીવન, આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આપણું સરળતાથી સાદું રાખીએ ને એ આપણી મહાનતા છે, ને એ આપણે શીખીને જવાનું છે ભાઈઓ. હવે શું કહે છે સાંભળજો આગળ. આજે પણ એવા ઘણા અબજોપતિ છે જે પુષ્કળ ધન હોવા છતાં અત્યંત સાદગીમાં જીવે છે. તેઓ ખૂબ પૈસા કમાય છે, ખૂબ દાન કરે છે અને છતાં આનંદમાં રહે છે. ધન પ્રદર્શનની એમને જરૂર નથી. આપણે લોકો પ્રદર્શનમાં બહુ માનીએ છીએ, પ્રદર્શન કરીએ, થોડું મળે એટલે આપણું પ્રદર્શન ચાલુ થઈ ગયું, થઈ જાય જો અમારી જોડે પૈસો આવ્યો. મહેરબાની કરીને આ ધંધો ન શીખશો, ભગવાનને નથી ગમતું આવું. અહીંયા શું કે છે, અને પછી એમણે દ્રષ્ટાંત આપ્યું છે, 552 મિલિયન ડોલર્સની એસેટ ધરાવતી અને 210 મિલિયન ડોલરની રેવન્યુ વાળી બર્કશાયર હેથવે જેવી માતબર કંપનીના સીઈઓને માલિક વોરેન બફેટની સંપત્તિ 66 બિલિયન ડોલરની છે. ફરી પાછા આયા બફેટ સાહેબ. આવા ધન કુબેર હોવા છતાં તેમનું જીવન માન્યામાં ના આવે એટલું સાદું છે. લોકો તેમને સેન્ટ ઓફ ઓમાહા, ઓમાહાના સંત તરીકે ઓળખે છે. તેઓ હજી જૂના નાના 3 બેડરૂમના ઘરમાં રહે છે. તેઓના ટેબલ પર કમ્પ્યુટર નથી. છેલ્લા 25 વર્ષથી તેમનો પગાર એક સરખો એમણે કંપનીમાંથી ઉપાડી રહ્યા છે. એક પૈસાનો પણ વધારો કર્યો નથી. તેમના સુખી જીવનના 4 મુદ્દા છે, એક સિમ્પલ પ્લેઝર, સિમ્પલ લાઈફ, સિમ્પલ થિંકિંગ એન્ડ સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ. ફેસબુકના નવયુવાન માલિક પણ એવું જ સાદું જીવન જીવે છે. એ હંમેશને માટે એક જ કલરની ટી શર્ટ પહેરે છે. બોલો, ફેસબુકના માલિકની વાત છે. એક જ સરખી, એક જ કલરની, ગમે તેવા મોટા સીઈઓને મળવાનું હોય, કોઈ પણ કંપનીના મોટા મેનેજરોને મોટા સીઈઓને મળવા જાય તો હોય તે એક જ કલરની એ ટી શર્ટ પહેરીને જાય છે. કોઈ વટમાં કોઈ ટાઈન શાઈન ટાઈન શૂટ બુટ કશું જ પહેરતા નથી. કાયમ માટેનો એક સાદો ડ્રેસ છે, એક ટી શર્ટ, માત્ર ટી શર્ટ. બોલો, હવે આપણે તો લગ્નમાં જાઓ તો કેવા તમે વટ બની ઠનીને તમે કેવા ભપકાદાર ને કેવા કપડાં પહેરીને જવાને. તો જરા આપણું, હવે એ કેવી વ્યક્તિઓ છે એનાથી કે કપડાથી આપણી વોટ ન પડે ભાઈ. આપણા વિચારો મહાન રાખો, આપણું જીવન એવું મહાન રાખો, આપણું વર્તન મહાન રાખો, કપડાં મહાન રાખવાની જરૂર નથી. હવે શું કહે છે, લોકોના કહેવા પ્રમાણે હી ઇઝ ધ પુઅરેસ્ટ રીચ પર્સન. કેવી વ્યાખ્યા આપી, હી ઇઝ ધ પુઅરેસ્ટ રીચ પર્સન. ગરીબમાં ગરીબ શ્રીમંત છે, સમજ્યા? વિચિત્ર લાગે જરા આપણને, ઓ ગરીબમાં ગરીબ શ્રીમંત, શ્રીમંત ને પાછા ગરીબમાં ગરીબ. એમનું જીવન ગરીબમાં ગરીબ છે પણ છતાં છે શ્રીમંત, એમ કહેવાનો અર્થ એવો છે. આવા સાદા ગરીબ શ્રીમંતોની યાદીમાં કાર્લોસ સ્લિમ, અર્લી એર્ગન, અમાન્સિયો આર્ટેગા, ઇંગાર કર્મબ્રાન્ડ, નારાયણ મૂર્તિ વગેરે આવે છે. આ બધા પાસે બેસુમાર સંપત્તિ હોવા છતાં સાદું જ સરળ જીવન જીવે છે. લિયોનાર્દો ની વ્યાખ્યા પ્રમાણે સિમ્પ્લિસિટી ઇઝ ધી અલ્ટિમેટ સોફેસ્ટિકેશનમાં માનનારા છે. વ્યક્તિ જ્યારે સાદગીમાં આવી જાય છે ત્યારે તે શ્રીમંતાઈની બધી જ રેસમાં જીતી જાય છે. અત્યારે યુવા વર્ગ અને પૈસા પાત્ર વર્ગમાં દુઃખનું એક કારણ છે વૈભવી જીવનની ઘેલછા, ગાંડપણ, દુરાગ્રહ, મોંઘી વસ્તુઓ લેવી અને ભોગવવી અને તેમાંથી સુખ આનંદ પ્રાપ્ત કરવા તેવું માનનારા અને તેના પર હાથ અજમાવનારા લોકોને ખૂબ દુઃખી થતા જોયા છે. તેઓ પૈસા કમાવવા કૂતરાની જેમ ડાચિયા નાખે છે અને ભૂંડની જેમ વિષય ભોગવીને પાયમાલ થઈ જાય છે. પૈસો કમાવવો ખોટી ખરાબ વાત નથી, પરંતુ ખૂબ ખર્ચ કરવો, ખર્ચો કરીને આશક્તિ પૂરી કરવી તે દુઃખનું એક મૂળ છે. કાજુ કતરી ખવાય પણ તેના પર સોના ચાંદીના વરખનો આગ્રહ દુઃખનું કારણ બની શકે છે. વાસ્તવિકતા એ છે કે જેટલો મોંઘો પલંગ હોય તેટલી વધુ ઊંઘ નથી આવતી. એવું હોય બેલા, જેટલો પલંગ મોંઘો એટલી વધુ સારી ઊંઘ આવે એવું હોય? અરે ઊંઘ આવતી હોય તો અહીંયા બે જાય, વગર પથારીએ ઊંઘી જાય. લો અમારે કેટલાય, બોલો, પલંગ વગર શું, વગર પથારીએ કેટલાય ઊંઘે. લો અમે ઊંઘવાઈ દઈએ, ભલે હુતા બિચારા થાકી ગયા, લાંબુ લાંબુ ખેંચ ખેંચ કરો, ભાઈ કરે શું તારી. જમીન પર સુનારો ક્યારેય પલંગ પરથી પડતો નથી અને તેને ક્યારેય વાગતું નથી. ઓલ્યા ને બીક લાગે જમીન ઉપર હુનારા ને કઈ બીક લાગે પેલા પડવાની ને વાગવાની. ગ્રીક ફિલોસોફર ડાયોઝિનસ પણ એવું સાદગી ભર્યું જીવન માનતા હતા. તેમનો વ્યવહાર ઓછામાં ઓછી વસ્તુઓથી ચાલતો. એકવાર તેમણે એક કૂતરાને મોઢેથી પાણી પીતા જોયો અને તેમણે પોતાનું જળપાત્ર ફેંકી દીધું અને એમાંથી ગુણ લીધો કે જળપાત્ર વગર પણ ચાલે છે, ગ્લાસ વગર ચાલે છે, તો ગ્લાસનો ખર્ચો શા માટે કરવો જોઈએ કહો. અમારી તુંબડી જોઈને કોઈ તમને વિચાર આવે છે? તુંબડી હારી સસ્તી ને સારી લ્યો ના આવે. માટે યાદ રાખવું જોઈએ કે ઓછું ઘણું છે, અર્થાત ઓછું રાખવાથી ઘણું બધું મળે છે. લેસ ઇઝ મોર, થોડું ઘણું છે. ભક્તો, તાળીથી આપણે આ લેખકને વધાવીએ. બીજી એક બહુ મહત્વની વાત કહેવી છે મુક્તો, બહુ ખાસ ધ્યાનથી સાંભળજો. પહેરવેશની બાબત, જીવનશૈલીનો એક ભાગ છે પહેરવેશ. મુક્તો, જગતના જીવના અને આપણા પહેરવેશને બહુ બહુ ધ્યાનથી પહેરતા શીખજો. કપડાઓને પુરુષો મહિલા બધાના માટે આપણા સત્સંગીના ઘરમાં ન શોભે એવા કપડાં આપણા ઘરમાં ન આવવા જોઈએ. ભાઈઓ, બહુ સાચવજો. અછકલાય વેડી, અછકલાય વસ્તુ આપણામાં ન આવી જોઈએ. આપણા પરિવારને ન શોભે, આપણા સત્સંગને ન શોભે. અનુકરણ ન કરો જગતના લોકોના. પહેરવેશ બહુ જ મહત્વનો છે. અને એ પ્રથા મને આજે જ એક ભાઈ સવારમાં મળ્યા, આપણા બહુ સિનિયર હરિભગત છે. મને એમણે એક બાજુ લઈ જઈને કહ્યું કે સ્વામી કંઈક કપડાં ઉપર વાત કરજો ને. સ્વામી, આ જોવાની આ બધા ભેગા થાય છે, મંદિરોમાં પણ એવા ટાઈટ કપડાં પહેરીને આવતા હોય જે આપણને શોભે નહીં, સત્સંગને શોભે નહીં, આપણા પરિવારને શોભે નહીં. બહુ ધ્યાન રાખજો બધા. મારો બહુ વિષય નથી એટલે મને આમાં બહુ ખબર પડતી નથી, પરંતુ તમે ઘણું સમજી લેજો. આમાં એકેય વર્ગમાં ના ચાલ્યા. ટૂંકા કપડાઓ આપણને ના શોભે, બેગી કપડાઓ આપણને ના શોભે, જીન્સ ને તમે જુઓ તો પેલા તૂટેલા, હમણાં જીન્સ પહેરવાની ફેશન નીકળી છે, તૂટેલા જીન્સ, ફાટેલા, બોલો. આપણા રવિવારી ગુજરીમાં એના કરતા હારા મળતા હતા પહેલા. બોલો, આપણે પેલા રવિવારી ભરાતી, ખબર છે અત્યારે ભરાય છે કે નહીં ખબર નથી, પણ પેલા એલિસ બ્રિજની નીચે ખબર હોય ગુજરી ભરાતી દર રવિવારે. બોલો, એમાંય એના કરતા હારા કપડાં મળતા. અને ખાસ કરીને મુક્તો, પૈસાદારોના ઘરના અથવા તો જે બિનસત્સંગી છે, કુસંગી છે એ ઘરોના અનુકરણ આપણા ઘરમાં ન થવા દો, ન કરો, પ્લીઝ. આપણને ન શોભે, ન શોભે એવા કપડાં આપણા પરિવારમાં. દીકરા દીકરીઓને ખ્યાલમાં રાખો જરા. અને તમારું ન માનતા હોય, અમે એટલે આગ્રહપૂર્વક કહીએ છીએ, દીકરા દીકરીઓને નાનપણથી સત્સંગના યોગમાં રાખો. અને સત્સંગના યોગમાં હશે તો આવા શબ્દો કોઈક દિવસ કાન ઉપર પડશે તો કંઈ કંઈ પાછા વળશે ભાઈ. બાકી તમે તમારું નહીં મનાય. દીકરા દીકરીઓ મોટા થાય, 15 વર્ષથી મોટા થાય એટલે આજના મા બાપની તાકાત નથી કે પોતાના દીકરા દીકરીઓને કહી શકે. મુક્ત પતી ગયું, હા માનતા જ નથી. વાત સાચી, જો અનુભવી બોલ્યા. આ તમે બધા વતી બોલ્યા છો, આ તમારી એકની ફરિયાદ નથી, મોટા ભાગનાની છે. એની વાત હું આગળ આવે છે, મારે બહુ વાત કરવી છે એની ઉપર છે. પરંતુ તમારા દીકરા દીકરીઓ કંટ્રોલમાં નથી, એનું કારણ બહુ મોટું છે. તમે નાનપણથી એમને સત્સંગના સંસ્કાર આપ્યા નથી, સત્સંગના યોગમાં રાખ્યા નથી. ભક્તો, સત્સંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે, આગળ જઈને હું વાત કરું છું એ. પરંતુ પારકીમાં જ કાન વિધી શકશે. સત્સંગ એક જ એવું પરિબળ છે કે જે આજના યુગમાં કંઈક દીકરા દીકરીઓ કે યુવાનોને કંટ્રોલ કરી શકે. બાકી કોઈ તાકાત નથી તમારી મા બાપની. આ બહુ સનાતન સત્ય છે. તમને મનાય તો ભલે, ન મનાય તો ભલે, નહીં મનાતું હોય તો કાલે મનાશે, અનુભવ થશે ને ત્યારે, ઠોકરો વાગશે ને ત્યારે. નાનપણથી બાળકોને સત્સંગમાં મોકલો, લઈ આવો, એના માટે જે કરવું પડે કરો, નહીતર એ બાળકો તમારા કંટ્રોલમાં નહીં રહે. પરંતુ જો તમારું નાનપણથી ઉપજતું હોય, નાના જ બાળકો છે ને ત્યારથી છે ને આ ટેવ પડો, આવા કપડાં આપણાથી ન પહેરાય, આપણા પરિવારમાં ન પહેરાય, ટેન્ડન્સી જ ન પડે, પણ મા બાપ જ જો પહેરતા હશે તો બાળકોને નહીં કહી શકો તમે. આપણા ઘરમાં ટૂંકા વસ્ત્રો શોભે, કોઈને પણ એકે વર્ગને શોભે. કોનો પરિવાર છે આપણો? તો કે બધા પહેરે છે ને, કોલેજમાં બધા હોય એટલે બધું પહેરવું પડે, કોલેજમાં હોય એટલે આમ કરવું પડે, સ્કૂલોમાં જઈએ એટલે આમ કરવું પડે, બધા કરે છે એટલે અમારે કરવું પડે. મુક્તો આમને હું કહું છું, આ ભાઈ ચંદ્રકાંતભાઈ ને શું નામ કીધું, ચંદ્રકાંતભાઈ ઉભા થવા જોઈએ. તમે ભાખરીને દૂધ જમો છો, બધા તે પેલું ઠાંસી ઠાંસીને જમતા હશે ને, પેટ ભરીને જમતા હશે, તે તમે આવું જમો છો, તમને કાઢી મૂકે છે? તમને કંપનીવાળા કાઢી મૂકે છે? કોઈએ તમારું અપમાન કર્યું? મૂકતો ઉપરથી ઇમ્પ્રેશન પડે ભાઈ. સાદાઈને વર્તા તો શીખો, સિમ્પ્લિસિટીને જોતા તો શીખો. કોણ છીએ આપણે વિચાર કરો. આપણા પુત્ર વધુઓ પણ ઘરમાં મૂકતો આછકલાઈ ના ચાલે, આ બધી આછકલાઈ કહેવાય. સાત્વિક વસ્ત્રો, સાત્વિક પરિધાન, આપણા વસ્ત્ર પરિધાન સાત્વિક જોઈએ, સાત્વિક ખોરાક જોઈએ, સાત્વિક વાંચન જોઈએ, સાત્વિક આહાર જોઈએ. હા, આ બધું સાત્વિક જોઈએ આપણું, ના ચાલે. સત્સંગીનો પરિવાર છે આપણો, કુસંગીનો પરિવાર નથી આપણો, એનું અનુકરણ ના થાય. પરંતુ પહેલી જવાબદારી માવતરની છે, મા બાપની છે. માવતરનું જોઈને, માવતર જો, અમારા ગુણાયતાન સ્વામી અમારા સંતો માટે લખ્યું છે. સ્વામી અમને બહુ એક સરસ વાત કરી છે જે તમને બધાને પણ બહુ લાગુ પડે છે, છે વાત સંતો માટે. ગુરુ 16 વર્તે તો ચેલો 4 વર્તે, એવું સ્વામીએ લખ્યું છે અમારા સંતો માટે. ગુરુ 16 વર્તે તો ચેલો 4 વર્તે. બાપજી આટલું વર્તે છે એટલે અમે એમનું જોઈને આટલું વર્તીએ છીએ. અને સંતોને કહું છું, સંતો તમે વર્તશો તો તમે 16 વર્તશો ને ત્યારે બધા 4 વર્તશે. તમે મા બાપ તરીકે 16 વર્તશો ને ત્યારે તમારા છોકરા 4 વર્તશે. એ તમને એ રીતે લાગુ પડે છે. પણ બધા હરડા મા બાપને જ હોય છે ને પછી આજે કાલે આપણે બાળકોની ફરિયાદ કરીએ છીએ. મુક્તો તમે હંમેશા કોઈ પણ ફોટોગ્રાફ હોય અને ફોટા ઉપરથી ફોટો લો, એના ઉપરથી ફોટો લો, એના ઉપરથી ફોટો લો, એટલે રિઝલ્ટ ડાઉન થવાનું સ્વાભાવિક છે ને, એનું રિઝલ્ટ ડાઉન થતું જાય. પેલું ગુજરાતીમાં સંતો કહેતા કે લાકડાના કોલસા ને કોલસાની રખિયા, લાકડા સળગે એટલે શું થાય, કોલસા બળે, અને કોલસા બળે તો શું થાય, રખિયા થઈ જાય. એટલે મુક્તો એની પૂર્વ શરત છે, જો તમારે સાત્વિક પોશાક ઘરમાં તમારા દીકરા દીકરો કે દીકરીઓ કે પુત્ર વધુઓમાં તમે ઈચ્છતા હોય તો તમારે એના પહેલા તમારે વર્તવું પડશે, તમારે એમાં સુધારો લાવવો પડશે, ના શોભે આપણને. મુક્તો ઘણું બધું કહેવું હોય છે પણ કેટલું અમારા મુખ્ય ન કહેવાય. બહુ દુઃખી થઈએ અમે ક્યારેક અમારી આગળ કોઈ લઈને ફરિયાદ કરતા હોય ને ત્યારે. મુક્તો કેવા વલગલ વસ્ત્રો આપણા ઘરમાં શોભે, સારું અનુકરણ કરો. શા માટે આવા અનુકરણ કરો છો લોકોના? બીજી એક મહત્વની વાત મુક્તો, બીજા મુદ્દા ઉપર જઈએ છીએ આપણે. દ્રવ્યની વધુ પડતી ગેલછા ન રાખો. યુવાનોની અંદર આ બહુ જ મોટો ડ્રોબેક છે આજના યુવાનોની અંદર. બહુ મોટી પરિસ્થિતિ આ યુવાનોને બહુ લાગુ પડે છે, આજની યુવા પેઢીને. દ્રવ્યની જબરજસ્ત ઘેલછા હોય છે. ઘેલછા એટલે સમજ્યા, ઈચ્છા નહીં, ઘેલછા કહું છું. ઈચ્છામાં ને ઘેલછામાં બહુ ફેર છે. પૈસાની પાછળ ગાંડા થઈને મંડવું એને કહેવાય ઘેલછા. જલ્દી કરોડપતિ થવાની આશા નરમાનો એને ઘેલછા કહેવાય. ભયંકર આજની યુવા પેઢીમાં, અને એમાંય તમે જ્યારે એવા કોઈ વાંચન કરતા કે આ નાનો હતો ને ચા નરેન્દ્ર મોદી ચા વેચતા હતા ને એમાંથી વડાપ્રધાન થઈ ગયા, એ જોઈને આપણને તે હવે માલ હોય નહીં આપણે આમ કશું હોય તે. અને તમે જુઓ તો ભડાકા મોટા કરવા જોઈએ અને આશાઓ મોટી સેવવાની. ફલાણા તમે જુઓ તો આમાંથી એ તમે છાપું વેચતા હતા, અબ્દુલ કલામને છાપા વેચતા વેચતા બોલો રાષ્ટ્રપતિ થઈ ગયા, આને રાષ્ટ્રપતિ થવાની ઝંખના જાગે. અને એ સારું છે, હંમેશા મહત્વાકાંક્ષા જોઈએ. પરંતુ મુક્તો ક્યારેય પણ પૈસાની દ્રવ્યની એવી ઘેલછા ન રાખો. યુવાનો મારી નાખે, મારે એક પ્રસંગ આપની આગળ જ વાંચવો છે કે પૈસાની તમે બહુ વાંચતા હશો આવું પેપરોમાં, પણ તમે બધું વાંચીને નાખી દો છો અને અમે સાચવીએ છીએ, આટલો ફેર છે. એક આજથી 3 વર્ષ પહેલા આવું મારી પાસે એક નાનકડું કટિંગ આવેલું, આ સેવકે ફાઇલમાં સાચવી રાખેલું છે. બહુ વાંચવા જેવો અદ્ભુત પ્રસંગ છે, સાંભળવા જેવો છે. અને આપણા જીવનમાં કેવી આપણે ફલાંગો મારીએ છીએ અને કેવી હોડ, એટલું બાપજી કાયમ કહે કે જેટલી સોડ હોય ને એટલા પગ લાંબા કરો ને એ વ્યાજબી છે. હોડ એટલે સમજ્યા ને, જેટલું ઓઢવાનું હોય ને એના પ્રમાણમાં પગ લાંબા થાય ભાઈ, પછેડી સમજ્યા, એટલા પગ લાંબા કરાય, નહીતર ઉઘાડા રે. એમ આપણે આપણી આપણા માપમાં કૂદો, બીજાના અનુકરણ ના કરો. જો એક બની ગયેલો પ્રસંગ અહીંયા છાપાયો છે, નામ થામ સાથે છાપ્યો છે. કદાચ મેં આજથી 5 વર્ષ પહેલા એક યુવા સંમેલન થયું હતું અને એમાં આ પ્રસંગ કદાચ મને જેવું તેવું યાદ છે કે લીધો હતો મેં, એટલે કદાચ કોઈને યાદ આવે તો ફરીથી સાંભળજો. નવી પેઢીમાં પણ ગુણવાન બનવાને બદલે ધનવાન બનવાની હોડ જામી છે. આજે ગુણવાન બનવાની હોડ નથી હોતી. આજે યુવાનોમાં મોટે ભાગે શાની હોડ હોય છે પેલા? હોડ એટલે એમ જાણે હરીફાઈ. ધનવાન બનવાની હરીફાઈ બહુ હોય છે. તાજેતરમાં જ રાજ ટ્રાવેલ્સ ના માલિક લલિત શેઠ, એમનું નામ છે લલિત શેઠ, રાજ ટ્રાવેલ્સ ના માલિક લલિત શેઠ નો આ પ્રસંગ છે. લલિત શેઠે સી લિંક ઉપરથી દરિયામાં છલાંગ મારી તે ઘટના ઉપર ચિંતન કરીએ તો ખ્યાલ આવે છે કે માણસ પાસે કરોડો રૂપિયાની દોલત હોય, ગાડી બંગલા અને નોકર ચાકર હોય, તો પણ જો દિલમાં સંતોષ ન હોય અને હૈયે હામ ન હોય તો તેને કોઈ બચાવી શકતું નથી. રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠ પોતાના બે ભાઈઓ સાથે કલકત્તાથી મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે કંઈ જ નહોતું, પણ અહીંયામાં હિંમત હતી અને કંઈક કરી છૂટવાનો અદમ્ય ઉત્સાહ હતો. ઈસવીસન 1976માં તેમણે રાજ ટ્રાવેલ્સ નામની કંપની સ્થાપી. ત્યારે તેઓ મસ્જિદ બંદરની ખજૂરવાલા ચેમ્બર્સમાં આવેલી નાનકડી ઓફિસમાંથી પોતાના ધંધાનું સંચાલન કરતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત કાશ્મીરની ટૂરથી શરૂ કર્યું. એ દિવસોમાં કાશ્મીરમાં ક્યાંય વેજ ફૂડ એટલે કે વેજીટેરિયન ફૂડ, શાકાહારી ફૂડ કે જૈન ફૂડ મળતું નહોતું. લલિત શેઠ કાશ્મીરની ટૂરમાં મુંબઈના રસોઈયાને લઈ જતા. તેઓ શ્રીનગરના દાલ સરોવરમાં હાઉસ બોટ ભાડે રાખતા અને સહેલાણીઓને તેમાં ઉતારો આપતા. શ્રીનગરમાં તેઓ ગુજરાતીઓને પૂરણપોળી જમાડતા. ગુજરાતીઓની જૂની સારી આઈટમ પૂરણપોળી કહેવાતી, વેડમી. હા, જો બીજા બોલ્યા, વેડમી. આ કારણે કાશ્મીરની ટૂરો દ્વારા રાજ ટ્રાવેલ્સ મુંબઈના ગુજરાતીઓમાં જાણીતું થયું. જાહેરાતો પાછળ તેઓ ચિક્કાર ખર્ચો કરતા. તેમના ધંધાનો ઝડપથી વિકાસ થવા લાગ્યો. કાશ્મીરની ટૂરો કરતા કરતા લલિત શેઠ એક કાશ્મીરી કન્યાના પ્રેમમાં પડ્યા અને તેના પતિ પણ બન્યા. કાશ્મીરની ટૂરની સફળતાને પગલે ઈસવીસન 1979માં રાજ ટ્રાવેલ્સે વિદેશની ટૂરો પણ શરૂ કરી. તેનો પ્રારંભ તેમણે મુંબઈ સિંગાપોર બેંગકોક મુંબઈની ટૂરથી કર્યો. લલિત શેઠ ગુજરાતીઓની નાડ બરાબર પારખી ગયા હતા. ગુજરાતીઓને વિદેશના સ્થળો જોવા કરતા વધુ રસ ખાવા પીવામાં અને શોપિંગમાં હતો. લલિત શેઠ તેમને સિંગાપુરમાં પણ ગુજરાતી થાળી ખવડાવતા, પણ તેમણે યુરોપની ટૂરો શરૂ કરી. પેરિસમાં પાત્રા અને રોમમાં રસપુરી નું તેમનું સૂત્ર બહુ ક્લિક થયું. રાજ ટ્રાવેલ્સનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. ઘણી વખત યુરોપ જતી આખી ફ્લાઇટ રાજ ટ્રાવેલ્સના નામે બુક કરી લેવામાં આવતી હતી. જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ લલિત શેઠની મહત્વાકાંક્ષાઓ પણ વધતી ગઈ. આ બહુ મોટી માથાકૂટ છે. પૈસો મળે એટલે સંતોષ થતો નથી અને અસંતોષની માત્રા આપણને ખાઈ જતી હોય છે. દિવસે દિવસે હજુય વધુ કમાઈ લો. પેલા રશિયાના રાજા જેવું છે. રશિયાનો રાજા હતો ને એની પાસે એક ખેડૂત આવ્યો. એ ખેડૂતે આવીને કહ્યું કે ભાઈ ગરીબ છું બહુ, તો મને કંઈક થોડીક જમીન આપો તો સારું. તો કે કેટલી જમીન જોઈએ બોલ. તો કે જેટલી આપો એટલી. તો કે નહીં તું માગ એટલી આપો બોલ. 2 એકર. પેલો કંઈ બોલ્યો નહીં. 5 એકર. પેલો કંઈ બોલ્યો નહીં. હવે એને તો થોડી આશા હતી. પેલો કે 10 એકર. પેલો કંઈ બોલ્યો નહીં. પેલો રાજા બોલતો જ જાય. 20 એકર, 25 એકર, 50 એકર, 100 એકર. પેલો કંઈ બોલે નહીં, કારણ કે એની અંદરથી અસંતોષ હજુય એમ રહે. હજુ વધુ આપે તારું, હજુ વધુ. અને પછી એમ કહે છે રાજા કે એક કામ કર, તું સવારમાં આવ. સવારમાં સૂર્ય ઉગે એ પહેલાં તું આવી જા. તારે દોડવાનું, સૂર્ય હાથમે ત્યાં સુધી પાછા આવી જવાનું. અને મીન વાઇલ જ્યાંથી તું પાછો વળ્યો હોય ને, દોડતા જો તું જ્યાંથી ટર્ન બેક થાય એટલે કે જ્યાંથી તું રિટર્ન થાય અને તારો જ્યાં ટર્નિંગ પોઈન્ટ હોય ને, જે વળાંક ત્યાં તો આવે ને, શરત એટલી કંઈ સૂર્ય હાથમે ત્યાં સુધી પાછો આવી જવાનું. અને તું જેટલું દોડ્યો હોય ને એટલી જમીન તારી. આ તો ફાવી ગયો કે લે આટલી બધી જમીન મારી. તો કે 2 બાજુની તારી. તું રોડ પર દોડ ને 2 બાજુની જમીન તારી. આ હા હા હા, ફાવી ગયો. કેવો બીજે દિવસે ઘડિયાળ બાંધીને આવ્યો. સવારના 6 વાગે સૂર્ય ઉગે છે. બધું પ્લાનિંગ કરી દીધું. 6 વાગે ઉગે છે અને 6 વાગે હાથમાં છે એવું માનીએ આપણે. તો 12 કલાક એમાં 6 કલાક દોડવાનું, 6 કલાક પાછા આવતા થાય. એટલે 6 થી 12 દોડવાનું, 12 થી 6 રિટર્ન થતા થાય. એમ કરીને એને તો ઘડિયાળ બાંધી નીકળ્યો. 1, 2, 3 રાજાએ પોતે એને ગ્રીન સિગ્નલ આપી. પેલો ભાગ્યો. દોડતા 12 વાગવા આવ્યા. વિચાર કર્યો, 11 વાગ્યા એટલે વિચાર કર્યો કે લે 1 જ કલાક બાકી છે, હજુ વધુ દોડું, સ્પીડ વધારું, કે જેથી જેટલું દોડું એટલું મારું છે ને. પણ એ ભાન ન પડી મૂર્ખાને કે હું જેટલું દોડીશ એટલું પાછું રિટર્ન મારે પહોંચવાનું છે. 12 વાગ્યા સુધી દોડ્યો, દોડતો જ ગયો. વિચાર થયો હજુ 1/2 કલાક દોડું, જેટલું મળે એટલું મારું જ છે ને, આટલી બધી છે થોડુંક હજુ દોડું. 1 વાગ્યા સુધી દોડ્યો. 7 કલાકની દોડ કેટલા કલાકમાં પૂરી કરવાની હતી વહેલા? 5 કલાક. હવે એ કંઈ ધીમે ધીમે નહોતો દોડ્યો, જેટલું દોડાય એટલું દોડ્યો હતો. હવે 5 કલાકમાં એ પૂરું કરવાનું. હા, માસીબાનું ઘર છે, બાપજીના શબ્દો આપણે યાદ કરીએ. હે, અને દોડ્યો, એટલું દોડ્યો એટલું દોડ્યો, અને જે રાજા રાજવીને બેઠેલા, ખુરશી નાખીને બેઠેલા, બોલ્યો આવ્યો તો ખરો. અને આવ્યો ત્યારે છેલ્લો શબ્દ એટલું જ બોલ્યો, રાજન હું આવી ગયો. પડ્યો એ પડ્યો, હજુ ઉઠ્યો નથી. રાજા એટલું જ બોલ્યા, અને આટલી જ જરૂર હતી. અને જરૂર કેટલી હતી પેલા એ રીતે એ દેશમાં, આપણે તો હળગાવી દઈએ, આપણી એટલી જરૂર નહીં. આપણે ત્યાં તો પેલું દફનાવવાના હોય ને, એટલે એટલી જરૂર પડી, આટલી જ જરૂર હતી. આને ભક્તો આપણે જરૂર કેટલી છે, ગુણાયતાન સ્વામી વાતોમાં કહે છે, આપણા બાપા વાતોમાં કહે છે કે ખાવા માટે ચાર રોટલી જોઈએ. શું જોઈએ છે? અને એ તો આપણા મહારાજે આપણને આશીર્વાદ આપી દીધેલો છે, મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્ર દુઃખી નહીં થાય, શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. શાના માટે આપણે દોટ્યો દીધા કરીએ છીએ? સંતોષની માત્રા રાખજો. અહીંયા શું કહે છે જો, શું થયું આ લલિતભાઈનું? રાજ ટ્રાવેલ્સની ઓફિસ હવે મુંબઈના પોસ્ટ ગણાતા ઓપેરા હાઉસ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી હતી. મુંબઈના ગર્ભ શ્રીમંતો અને નવ શ્રીમંતો ટૂરના બુકિંગ માટે પંચરત્ન એપાર્ટમેન્ટમાં આવેલી રાજ ટ્રાવેલ્સની ઓફિસમાં ભીડ કરતા હતા. રાજ ટ્રાવેલ્સની ઓફિસો ભારતમાં અનેક શહેરોમાં ખુલી ગઈ હતી. હવે લલિત શેઠે ધંધામાં વિકાસ માટે એરલાઇન્સના બિઝનેસમાં ઝુકાવવાનું વિચાર્યું. લ્યો, હજુ તે સંતોષ તો થતો નથી, હવે એરલાઇન્સમાં વિચાર્યું. ઈસવીસન 1990ના દાયકામાં તેમણે રાજ એરલાઇન્સની સ્થાપના કરી. ભારત સરકારે એવિએશન ક્ષેત્ર ખાનગી ઓપરેટરો માટે ખુલ્લું મૂક્યું. તેનો પ્રારંભિક લાભ ઉઠાવનારાઓમાં રાજ ટ્રાવેલ્સનું પણ નામ હતું. બેંકો પાસેથી મોટી લોન લઈને અને વિમાનો ભાડે લઈને તેમણે પોતાની ખાનગી એરલાઇન્સ શરૂ કરી. કોઈ પણ ધંધામાં બધી ગણતરીઓ ક્યારેય સાચી નથી પડતી. લલિત શેઠ રાજ એરલાઇન્સની ગણતરીમાં થાપ ખાઈ ગયા. અપેક્ષા મુજબનો ધંધો ન મળ્યો અને તેઓ ખોટના ખાડામાં ઉતરી ગયા અને તેમણે રાજ એરલાઇન્સ બંધ કરવી પડી. આ સાહસમાં કરોડો રૂપિયાની ખોટ ગઈ, પણ લલિત શેઠ હિંમત હાર્યા નહીં. આ ખોટ તેમણે ભરપાઈ કરી દીધી, પણ તેમણે કંપનીની આર્થિક હાલત સતત એમની કંપનીની આર્થિક હાલત સતત કથળતી જતી હતી. હવે આ કથળેલી હાલતને જલ્દી બહાર લાવવા માટે હાર્યો જુગારી બમણું રમે એમ આગળ વધતા જ ગયા. ફોર્બ્સના લિસ્ટમાં સફળ ઉદ્યોગપતિઓની અને અબજપતિઓની યાદી આપવામાં આવે છે. ફોર્બ્સનું લિસ્ટ આવતું હશે ને એમાં પેલા યાદી આવે ને, આ યાદી જોઈને બધાને અબજોપતિ બનવાની ઈચ્છા પેદા થાય છે. આવી ઈચ્છા સેવનારાઓએ એ વાત ભૂલી જાય છે કે અબજોપતિ બનવાની ઈચ્છા ધરાવનારા 1 કરોડ પૈકી એકાદ મનુષ્ય જ હકીકતમાં અબજપતિ બની શકતો હોય છે. જેટલા લોકો અબજોપતિ બને છે તેઓ પોતાની જિંદગીમાં સંઘર્ષ કરીને જ આગળ આવ્યા હોય છે, પણ સંઘર્ષ કરનારા બધા અબજપતિ બની શકતા નથી. તેમાંના કેટલાકને આપઘાત કરવાની પણ ફરજ પડતી હોય છે. રાજ એરલાઇન્સની નિષ્ફળતામાંથી બોધપાઠ લીધા વિના લલિત શેઠે આજથી 5 વર્ષ અગાઉ રાજ ટુરિસ્ટ બસ સર્વિસ શરૂ કરી. હજુ ઓલિયામાંથી બહાર નીકળ્યા નતા, તેમણે રાજ ટુરિસ્ટ નામની બસ સર્વિસ શરૂ કરી. આ માટે તેમણે 90 લાખ રૂપિયાની એક એવી 75 વોલ્વો બસો ખરીદી અને ભારતમાં અનેક શહેરોમાં લક્ઝરી બસ સેવાઓ શરૂ કરી. રાજ ટ્રાવેલ્સ ભારતભરમાં 79 ઓફિસો એમની ખોલી અને આશરે 1000 જેટલા એજન્ટોનું નેટવર્ક તેમનું હતું. લલિત શેઠની યોજના વિદેશમાં જે રીતે લક્ઝરી બસોની સુવિધાયુક્ત ટૂરો ચાલે છે તેવી ટૂરો ભારતમાં પણ શરૂ કરવાની હતી. આ મોડેલ પણ ક્લિક ન થયું. બીજી બાજુ લલિત શેઠના માથે દેવું વધી રહ્યું હતું. તેમના ચેકો બાઉન્સ થતા હતા અને તેમણે આપેલા વાયદાઓ તૂટી રહ્યા હતા. એક અંદાજ મુજબ બેંકો અને ખાનગી પાર્ટીઓ પાસેથી લલિત શેઠે આશરે 100 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની ચૂકવણી કરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. કોઈ પણ શ્રીમંત વ્યક્તિ પાસે આજની તારીખમાં 100 કરોડની પ્રોપર્ટી જો થઈ જાય તો તેમણે એશ આરામની જિંદગી જીવવા માટે વધુ સંપત્તિની કોઈ જરૂર નથી રહેતી. તેમ છતાં લોભને કોઈ થોભ નથી હોતો, માટે તેઓ 100 કરોડના 1000 ને 1000ના 10000 કરોડ કરવા આકાશ પાતાળ 1 કરતા હોય છે. આ વધારાના મીંડાઓથી તેમની લાઇફસ્ટાઇલમાં કોઈ ફરક પડવાનો નથી હોતો, તો પણ તેઓ તેના માટે ખોટા ધંધાઓ કરવાનું અને નાહકના ટેન્શનો લેવાનું ચાલુ રાખે છે. આ ટેન્શનો ક્યારે જીવલેણ પુરવાર થાય છે. આવું જ બન્યું લલિત શેઠના જીવનમાં. રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે શેઠને એક દિવસ આપઘાત કરવો પડ્યો. બોલો, ગયા તે માટે તેમનો બદલાયેલો નસીબ અને આર્થિક મંદી પણ જવાબદાર હતા. રાજ ટ્રાવેલ્સે પોતાની ઘણી ટૂરો માટે કિંગફિશર એરલાઇન્સમાં મોટા પાયે બુકિંગ કરાવી રાખ્યું હતું. કિંગફિશરે આડેધડ ફ્લાઇટો કેન્સલ કરતા રાજ ટ્રાવેલ્સે ઘણી ટૂરો કેન્સલ કરવી પડી હતી અને એડવાન્સ લીધેલા રૂપિયા પાછા આપવા પડતા હતા. આ ભાંજગઢમાં તેમને ભારે ફટકો પડ્યો હતો. લલિત શેઠે વ્યાજે રૂપિયો લઈને આ નાના ભીડમાંથી બહાર આવવાના પ્રયાસો કર્યા, પણ આર્થિક મંદીને કારણે અને બગડેલી શાખને કારણે કોઈ તેમને વ્યાજે રૂપિયા ધીરવા પણ તૈયાર નહોતું. આ કારણે તેઓ હતાશ થઈ ગયા હતા. રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે મટકા કિંગ સુરેશ ભગતના ભાઈ વિનોદ ભગત પાસેથી ઈસવીસન 1981માં ગીરગામ ખાતે ઓફિસની જગ્યા ભાડે લીધી હતી. 3500 ચોરસ ફૂટ જગ્યાનું ભાડું છેલ્લે મહિને 2 લાખ મુજબ નક્કી કરવામાં આવ્યું હતું. આ ભાડા પેટે 30 લાખ રૂપિયા ચૂકવવામાં પણ લલિત શેઠ નિષ્ફળ ગયા હતા. આ પ્રસંગ અહીંયા પૂરો કરીએ છીએ. ટૂંકમાં લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. બહુ મોટી હરણફાળો ન ભરો એવી અમારી ખાસ ખાસ યુવાનોને વિનંતી છે. મુક્તો, બીજો એવો એક તમે લેખ મારી પાસે છે, પરંતુ સમય નથી એટલે વાંચતો નથી. તમે સાંભળ્યું હશે, હમણાંનો છે, 2012-13 છે. અભય ગાંધીનો પ્રસંગ તમે કદાચ નામ સાંભળ્યું હોય તો, હમણાં જ હજુ 2-3 વર્ષ પહેલાં બનેલો અમદાવાદનો કિશોર યુવાન, વાસણા વિસ્તારમાં રહેનારો અભય ગાંધી, વાસણા વિસ્તારમાં રહેનારો છે અભય શ્રેણિકભાઈ ગાંધી. અને વાસણા વિસ્તારમાં રહેનારો આ યુવક છે અને એની કેવી પરિસ્થિતિ થઈ, આજે જેલમાં છે. અત્યારે આપણે વાંચવા જેવો છે. પાછા વળજો, આ વાંચી વાંચીને કરવાનું એટલું જ છે. પાછા વળજો, સુખ ભગવાનમાં છે. આપણે 5 દાડા સુધી એ જ ઘૂંટઘૂંટ કર્યું છે ભાઈ, પૈસો જોઈએ જીવન જીવવા માટે. ફલાંગો ના મારો મોટી મોટી. મુક્તો, આગળનો પોઈન્ટ જરૂર, આગળનો પોઈન્ટ એક લખો પહેલા. મુક્તો, કુટુંબ માટે સમય આપો અને સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરો. યુવાનો, તમને અમારી ખાસ ખાસ ભલામણ છે. આજના યુવાનોને, આજની યુવતીઓને, દીકરાઓ દીકરીઓને કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી. બહુ મોટી આજની ખામી છે. નાનપણથી એકલા ભણ્યા હોય ને પછી એકલા રહ્યા હોય એટલે એમને એકલવાયું જીવન જ ગમે, અને પછી ઘરમાં મા બાપ આવે ને તો એ ગમે નહીં, લપ લાગે. આ બધી શું બબાલ લાગે એમને. બહુ નરી હકીકત છે. સંયુક્ત કુટુંબમાં રહેવાની મુક્તો ટેવ પાડો. એમાં જેટલું તમારું ઘડતર થશે ને, આ કાઠું પડશે પણ ઘડતરે થશે. હું કાયમ કહું છું, અમારા સંતોની જયારે સભા હોય ને ક્યારેક, ત્યારે અમારા આ મુક્તો સહનશીલતાના પાઠ હું શીખવું ને જયારે એ ટોપિક લઉં ને ત્યારે ખાસ કહું. પોળમાં રહેનારા છોકરાઓ, અહીં બેઠા જ કોઈ પોળો માર્યા હોય, અમદાવાદની પોળો માર્યા હોય એવા કોઈ છોકરાઓ ખરા? કોઈ યુવાનો કિશોરો પોળો માર્યા હોય? બોલો, પોળમાં રહેલાનું જેટલું ઘડતર થાય ને એટલું સોસાયટીમાં રહેનારા ના થાય. બોલો, નરી હકીકત કહું છું. કારણ કે પોળમાં બહુ સહનશીલતા જ હોય. એક મકાનમાં 8 ભાડવાત રહેતા હોય ને એક સંડાસ બાથરૂમ હોય, સવારના 5 વાગ્યાથી 4 વાગે લાઈન લાગતી હોય. બોલો, બધું એને સાયકલો મૂકવામાં ગાડી જતી ના હોય, બધે તે કરકસરથી જવું પડતું હોય, બહુ ઘડતર થાય. તમને એક પ્રશ્ન પૂછું, આ ચોપડીનું બાઇન્ડિંગ થયું ત્યારે એની ઉપર કેટલું આ બાઇન્ડિંગ ટકે છે ક્યારે ખબર છે? કેટલું પ્રેશર આપે ને ત્યારે આ બાઇન્ડિંગ થાય, અને ત્યારે આજે મજબૂત છે. બોલો, પડે ને તો એને કંઈ થતું નથી. એનું કારણ એ છે, એને પહેલેથી એને દબાણમાં મૂકવામાં આવ્યું છે ને, એટલે પ્રેશર જેટલું આપ્યું છે ને એટલી એની મજબૂતાઈ વધે છે. જો પ્રેશર આપ્યા વગર સીધી તો હાથી દે ને, બોલો, 2-4 દાડામ તૂટી જાય. સાચી વાત છે ભાઈ. થોડુંક ઘરમાં સમય આપો, કુટુંબ માટે સમય આપો, બાળકો માટે સમય આપો, એટલી મારી વિનંતી છે. તમામ યુવાનોની આજે બહુ મોટી ફરિયાદ છે. અને ઘરમાં ઝઘડા થવાનું મોટું કારણ આ હોય છે. બાળકોને ઘરના સભ્યો માટે સમય નથી આપતા, પછી કંટ્રોલ બહાર જતા રહે છે, અને પછી પૈસા 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 પૈસા, ભાઈબંધ 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 ભાઈબંધ, અને એમાં ઘરમાં સમય નથી આપતા, એને લીધે બહુ પ્રશ્નો સર્જાય છે. અને ઝઘડા એ કંકાસ, પછી ડાયવોર્સ સુધી પહોંચી જાય ને ક્યારે ક્યાં નુકસાનનું શું થઈ જાય. અરે એના લીધે કેટલી બધી ન્યુસન્સ બેસતા હોય છે ઘરના સભ્યોમાં અને બાળકોમાં બધે. અને એના માટે જ દર અઠવાડિયામાં બે દિવસ તો ઘર સભા અવશ્ય કરો ભાઈઓ, ઘરના તમામ સભ્યો ભેગા થઈને ઘર સભા કરો. મારી જોડે અત્યારે સમય નથી, પરંતુ હું તમને કેટલાક કટિંગ્સ છે હું બહુ રાજી થઉં છું. અમે હમણાં જ ભાવનગર ગયેલા, ભાવનગરમાં આપણું મંદિર તૈયાર થઈ રહેવા આવ્યું છે, શિખરબંધ મંદિર. અને એ જગ્યા આપણે જેમની પાસેથી લીધેલી એ દવે દવે સ્વીટ દવે મીઠાઈવાળા, અને દવે મીઠાઈવાળાના ઘેર અમે પધરામણી કરેલી. અમારા જયેશબેન બધા ભાઈઓ ઊભા બેઠા હોય તો ખબર હશે, અમે એમના ઘેર પધરામણી ગયેલા. બોલો, એક ઘરમાં 40 જણા 38 કે 40 જણા એક રસોડે જમે છે આજની તારીખમાં. મારી જોડે એક કિસ્સો છે, હાથમાં એક કિસ્સો છે. એક 101 સભ્યોનું જમ્બો કુટુંબ, એક રસોડે 101 માણસો જમે છે આજની તારીખમાં. હું તમારી જોડે એટલી આશા તો નથી રાખતો, એટલે 5 જણા તો ભેગા રહો એટલી જ આશા રાખું છું, ન કાંઈ મોટી છલાંગ મારીને પડવું એના કરતા. કંઈક તો કોકનો ઘસારો સહન કરતા શીખો. પરંતુ ઘરના સભ્યો માટે ટાઈમ ફાળવો, સમય ફાળવો. તમે એમને ગમે એટલું લાઈ આપશો, પરંતુ બાળકો માટે સમય નહીં ફાળવો, નહીં ચાલે. બાળકો પ્રેમના ભૂખ્યા છે, સમયના ભૂખ્યા છે, એમને સમય આપો. ઘણા બધા પરિવાર છે, હું ઘણી વખત કહું છું, અમે માંગરોળ ગયેલા, માંગરોળથી કેશોદ જતા હતા. બોલો, 56 જણનો એક પરિવાર, મુસ્લિમ પરિવાર, એક સાથે રહે, એક જ રસોડે જમે, 56 સભ્યો એક ઘરના, મુસ્લિમ પરિવાર. બોલો, અમે તો જોઈને એટલા રાજી થઈ ગયા. અને અમે એ ઘરમાં, અને અમે તો ખાલી 2 મિનિટ ગયેલા એમના ફાર્મ હાઉસમાં જમવું હતું અમારે, અમારી સાથે ઠાકોરજીના થાળ બાકી હતા અને અમે ગયેલા. બોલો, અમે તો ત્યાં ધૂન કરી પ્રાર્થના કરી, હે મહારાજ આ પરિવારને સત્સંગમાં બીજી વખત જન્મે, સત્સંગમાં જન્મના ધરાવશે, એમનો છેલ્લો જન્મ આને આ જન્મ કરજો. બોલો, એટલી બધી અમે ત્યાં પ્રાર્થના કરી છે. બોલો, એમનો પરિવાર જોઈને હું તો એક બહુ જ મહત્વની છેલ્લી વાત કહેવી છે. યુવાનો, એક નક્કી એક બહુ હકીકત છે, બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ હોય છે. બે પેઢી વચ્ચે હંમેશા ગેપ હોય, જનરેશન ગેપ હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે મા બાપની સાથે તોછડું વર્તન કરવું. આજના યુવાનોની બહુ મોટી સમસ્યા છે. તમે જેવું કરશો એવું ભરશો. બહુ ધ્યાનથી સાંભળજો વાત. પેરેન્ટ્સ ઇઝ એ પેરેન્ટ્સ, મા બાપ એ મા બાપ છે. આપણે સત્સંગના ઊંચા ઊંચા પાઠો ભણીએ અને મા બાપની સેવા ન કરીએ, ના ચાલે. એક ભાઈનો, એક દાદાનો મારી પર ફોન આવેલો. મને બહુ શરમ આવે છે આ વાત કરતા, પણ દુઃખ થાય છે. આપણા એવાઈપીના સભ્યો છે, દીકરો અને દીકરાના ઘરવાળા બંને. અહીં 4-4 દિવસ કેમ્પ ભરવા વર્ષમાં 2 વખત બધું છોડીને આવે છે. અને વાલીનો ફોન આવ્યો, એમના દાદાનો ફોન આવ્યો. સ્વામી, ફોન પર રડે બિચારા. સ્વામી, આજ સુધી મેં તમને ક્યારેય નથી કહ્યું, પણ ગઈકાલે રાત્રે મને મારો દીકરો, ને એકનો એક દીકરો છે, એકને એક દીકરાની ઘરવાળી, આ દીકરા બે માણસ જે ગણો, એ દીકરા કોક વહુ કહો જે ગણો, એ સ્વામી મને ધક્કો મારીને કાલે બે માણસો ને અમને એની માને મને બેન કહી દીધું, ઘરમાં નહીં, તમે ગેટ આઉટ, ઘરની બહાર જતા રહો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો, ગેટ આઉટ. સ્વામી, હું કોને કહું? ભલે હું સત્સંગી ઓછો છું, હું કોક દાડો સમયા ઉત્સવમાં કે મંદિરમાં આવું છું, એ ચુસ્ત સત્સંગી છે, પણ સ્વામી માવતરને ગેટ આઉટ કરવાનું હોય, કાઢી મૂકવાનું, અમે ક્યાં જઈશું? બીજો દીકરો નથી સ્વામી, હું ક્યાં જઉં? કોના આધારે જીવીએ અમે? ફક્ત આ શબ્દો સાંભળીને અમને કેટલું દુઃખ થયું હશે. શું કહેવું મારે? એક બાજુ એવાઈપીના આપણે ક્લાસ ભરીએ છીએ, એવાઈપીના સભ્યો છીએ, મૂર્તિ સુખના અધિકારી થવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને બીજી બાજુ હમણાં પહેલું વાક્ય મેં વાપર્યું કે આપણે આકાશમાં ઉડતા શીખ્યા પરંતુ જમીન ઉપર ચાલતા નથી શીખ્યા. આ સંસ્કાર અહીંથી આપવામાં આવે છે આપને, આવું શીખવાડવામાં આવે છે આપને. બી સિરિયસ, સાવધાનીપૂર્વક આ વાતને અમલમાં મૂકજો. મૂકતો આપણા જીવનની આ બહુ મોટી મૂડી છે. મા બાપની આંતરડી આપણે કકડાવો નહીં, ભલે ગમે તેમ કદાચ સત્સંગમાં આડા આવતા હોય, અથવા સત્સંગ એમને સત્સંગમાં ઘણાની આ ફરિયાદ હોય છે, સત્સંગમાં આડા આવે છે, સત્સંગમાં વિઘ્નરૂપ થાય છે, અથવા સત્સંગમાં એ નથી રાખતા ને અમને ઉપરથી ટીકા ટિપ્પણી કરે છે ને અમને વચ્ચે નડતરરૂપ થાય છે, તો એનો એનો આ સોલ્યુશન નથી, આ સોલ્યુશન નથી. મુક્તો માવતર છે, ગમે એમ મા બાપ છે. આપણાથી અણછાસતું વર્તન ન કરાય. ન શોભે આપણને. સત્સંગમાં આપણે લાખો રૂપિયા ખર્ચતા હોય અને મા બાપ માટે એક મહિને 1000 રૂપિયા ખર્ચી ન શકતા હોઈએ. ફક્ત એવા સત્સંગમાં પૈસા તમે ના આપશો, એમાંથી કાપી નાખજો બસ. પરંતુ ન શોભ્યા. આ સેવક કાયમ માટે મારા યુવકોને હું 5-6 પ્રશ્ન પૂછું છું. આજે પૂછવા છે, બહુ ફ્રેન્કલી અને બહુ સાચા જવાબો આપજો. બહુ જ સત્ય હકીકત કહેજો. આપણી ભૂલ હશે તો સુધરશે. કેટલા યુવાનો હું જાણવા માંગુ છું, અહીં બેઠેલા યુવાનો, કેટલા યુવાનો પોતાના માતા પિતાને દિવસમાં એક વખત જો ભેળા રહેતા હોય તો એક વખત પગે લાગતા હોય, જ્યારે ભેળા રહેતા હોય, કદાચ કાયમ જોડે ન રહેતા હોય, માતા પિતા અથવા તો વડીલ બંધુ કે વડીલો હોય અને એમને નીચે નમીને પગે લાગતા હોય એવા કેટલા કિશોરો કે યુવાનો છે, જ્યારે મળે ત્યારે. મમ્મી હોય એકલા હોય કે તોય ભલે, બાપે પપ્પા એકલા હોય તોય ભલે, બેમાંથી એક હોય તોય ભલે, જે હોય એ. દાદા દાદીને ઘરમાં રહેતા હોય ને એમને પણ પગે લાગતા હોય કદાચ, તોય આંગળી ઊંચી કરજો. મુક્તો, આટલા મુક્તોને જરા તાળીથી આપણે વધાવીશું. મુક્તો, એટલા માટે હું કહું છું, જે નથી લાગતા એમને હું એક પ્રશ્ન પૂછું છું સાથે સાથે. તમે એવું ઈચ્છો છો કે તમારા બાળકો તમને પગે લાગે? તમે એવું ઈચ્છો છો? તમને એવું ગમે કે તમારા બાળકો તમને પગે લાગે? તો કહેવાથી નહીં લાગે, કરવાથી લાગશે. તમારે કહેવું નહીં પડે કે બેટા તું પગે લાગ, મા બાપને પગે લાગ, એ તમારા ઘરનો રિવાજ થઈ જશે જો તમે પગે લાગશો તો. અને રિવાજ પ્રમાણે કરશે જ. તમારા ઘરમાં જ્યારે પુત્ર વધુ આવશે ત્યારે પણ તમારે એને શીખવાડવું નહીં પડે કે બેટા આપણા ઘરનો આ રિવાજ છે. એ જોશે એમ પહેલા દિવસથી શરૂ કરી દેશે, ભલે એને એના મમ્મી પપ્પાની આખી જિંદગી ત્યાં પગે નહીં લાગ્યા હોય ને તો આ ઘેરાઈને પગે લાગશે, કારણ કે એને ખબર પડશે, પહેલા દિવસથી જાણ થશે, જોશે, એને કહેવું નહીં પડે, જોવે છે. આપણે બધા જોઈને જ બધું શીખ્યા છીએ. તમે દંડવત કરતા શીખ્યા એ જોઈને શીખ્યા છો, આપણે પગે લાગતા શીખ્યા એ જોઈને શીખ્યા છીએ. સાચી વાત છે. નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા જોડે આપણે આંગળી ઝાલીને જતા હતા અને એમણે દંડવત કર્યા તો તમે દંડવત કર્યા કરતા શીખ્યા, જોઈને શીખ્યા છો, બોલતા શીખ્યા જોઈને શીખ્યા છો, બધું જોઈને શીખીએ છીએ આપણે. આપણે ઈચ્છીએ છીએ કે આપણને પગે લાગે, આપણે લાગવું નથી, નહીં ચાલે. આ સામાન્ય વાત છે. સત્સંગને એમ લાગે કે આપણે મૂર્તિના સુખની વાતો કરતા કરતા ક્યાં આવી ગયા. મૂર્તિનું સુખ તો મહારાજ આપશે ભાઈઓ, આ એક સામાન્ય પાયાની બાબત તો વિચારો આપણે. ચલો બીજો પ્રશ્ન પૂછું છું. ચલો આજથી આ પ્રશ્ન પૂરો કરું. ચલો આજથી કેટલા નક્કી કરો છો કે તમે મમ્મી મા બાપને પગે લાગશો? ચલો લાગતા હોય એ સિવાયના, નથી લાગતા એમાંથી મારે તમારી જોઈએ રિઝલ્ટ જોઈએ. આઈ વોન્ટ રિઝલ્ટ. ચલો કેટલા નક્કી કરો છો? જો આજે તમે યુવા સંમેલનમાં આવ્યા છો, અહીં મહારાજના દરબારમાં આવ્યા છો, ન લાગતા હોય તો લાગવાનું શરૂ કરો. વડીલો પણ જો ઘરમાં હજુ દાદા દાદી જીવતા હોય કે મા બાપ જીવતા હોય તો લગાય. આપણે યુવકો માટે જ નથી, વડીલો નહીં લગાય, આ ઉંમરે લગાય, આ લગાય. અઘરું છે. હું એક કિશોર મારી જોડે આવ્યો, મને કે સ્વાઈ મારો જન્મદિવસ છે, તે આશીર્વાદ આપો ને અને સ્વાઈ કંઈક નિયમ આપો. મેં કીધું રોજ વચનામૃત એક વાંચજે, મને કે એ તો વાંચું જ છું. મેં કીધું એક બાપાની વાત વાંચજે, મને કે એ વાંચું છું. મેં કીધું રોજ એક પ્રાર્થના કરજે, મને કે એ કરું છું. મેં કીધું રોજ 11 માળા વધારાને કરજે, મને કે એ કરું છું. મેં કીધું રોજ મંદિરના દર્શન કરવા જઈએ તો કે એ જવું છું. એક આરતી માં જઈએ તો કે એ જવું છું. અરે તારો ભલો થાય, બધું બધું કે કરું જ છું. મેં કીધું તારા મમ્મી પપ્પાને હવાર કે હાજ એક ટાઈમ પગે લાગજે, મને કે લે. બહુ અઘરું આવ્યું કે બીજું આપો, બીજું નિયમ આપો. મને કે બીજું આપો, આવું અઘરું. મેં કીધું બાજુમાં રહે છે, બહાર રહે છે, બીજી સોસાયટીમાં રહે છે, બીજા મહેલામાં રહે છે, બીજી શહેરમાં રહે છે. કે ના ના ઘરમાં જ છે. તો કેમ અઘરું લાગે છે? કે સ્વાઈ આ ઉંમરે મારે પગે લાગવા? મા બેટો મને કે આ ઉંમરે? મેં કેટલા થયા? 80 થયા. આ ઉંમર એટલે 80 થયા? કે ના 20 થયા. તો 20 વરમાં આવું કેમ? આ ઉંમરે? મા બેટો 20 વરનો કે આ ઉંમરે? લે બોલો, આ નમૂના કેવા હોય છે કહો. મેં કીધું લે આ તારા પાડોશીના મમ્મી પપ્પા નથી કહેતો, તારા મમ્મી પપ્પાને પગે લાગવાનું. તો કે સારું એ તો શરમ આવે. કે લે શરમ આવે? બોલો મમ્મી પપ્પાને આજના યુવાનોને પગે લાગતા શરમ આવે? ભાઈ બહારની દુનિયાની વાત જવા દો, આપણે આપણી દુનિયા જુદી છે. આપણે શ્રીજી મહારાજના દીકરાઓ છીએ, ના ચાલે. પહેલું જ કહ્યું કે દરિયો દરી જઈએ છીએ અને આપણે ખાબોચી આમ ડૂબીએ છીએ. એ તો સમજી જશે ને હવે. બીજા પડાળને સમજવું જોઈએ ને. હા હવે અમારાથી કેટલીક વાતો બોલાય નહીં, સમજી લેવું જોઈએ ને. કે ભાઈ એ જ રીતે દીકરાના જે પુત્રવધુ હોય, જે ઘરવાળા હોય, એમણે એમના સાસુમાંને મમ્મી તરીકે પપ્પાને મમ્મીને પગે લાગવું જોઈએ. એ આમાં એક ડાળની બે ફડાળ છે ને ભાઈ, એમાં સમજવાનું હોય. ત્યાં કે નથી સમજતા, લ્યો ચોખ્ખું કીધું બાપા, શું કરીએ લ્યો. મારો બેટું બીજું તો બધું ઘણું સમજી જાય છે, આવું જ નથી સમજતા. હે એમને શરમ આવે? બોલો વાત સાચી છે. ઈગો હોય, આ ઈગો કહેવાય. અલ્યા અરે આપણે કોણ છીએ તો વિચાર કરો. અલ્યા લુગડા પહેરવામાં શરમ નથી આવતી અને આમાં શરમ આવે છે? શરમ તો અહીંયા આવવી જોઈએ અને અહીં શરમ આવે? મા બાપને પગે લાગવામાં શરમ આવે અને એમાં અહમ અહમ હોય? એટલે આ નિર્માનીપણાના આપણે તો પાઠ શીખીએ છીએ. હ નહીં આવીને આપણે દાસ થવાના તો પાઠ શીખીએ છીએ, નિર્માની થવાના પાઠ શીખીએ છીએ, આત્મીયતાના પાઠ શીખીએ છીએ, મહારાજને રાજી કરવાના પાઠ શીખીએ છીએ. માટે એમને પણ ખાસ 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 જો મહારાજને રાજી કરવા હોય, તમારે રાજી કરવા સ્તર એમને નહીં કરવા હોય? જેને રાજી કરવા હોય, પછી મહિલાઓ હોય, દીકરીઓ હોય, દીકરા હોય, પુત્ર વધુ હોય કે પુત્રો હોય, બધા માટે આ વાત છે. બીજો પ્રશ્ન પૂછું છું. ચલો કેટલા યુવાનો, સાચો જવાબ આપજો, કેટલા યુવાનો પોતાના માતા પિતા બીમાર પડ્યા હોય, ક્યારેક માંદા સાજા હોય ને એમને દવા આપતા હોય, અથવા તો માથું દબાવતા હોય, પગ દબાવતા હોય, ચલો એવી સેવા કરતા હોય, પાણી આપતા હોય કોઈ દિવસ? ચલો એટલા ઊભા થઈ જાવ જોઈએ, મારે તમને ધન્યવાદ આપવા છે. સાચું બોલજો, ખોટું ના બોલતા. મુક્તો ધન્યવાદ, ધન્યવાદ. લો આટલા બધાને ધન્યવાદ, ધન્યવાદ બધાને. તાળી બાળો બધા ભાઈ એક વખત. ચલો આમાં ઘણા પાસ છો, કેટલા નથી કરતા કોઈ દાડો, એટલા જરા ઊભા થઈ જાઓ. ચલો હા કહેતા હોય, વિવેક કરતા હોય, પણ એ ના પાડતા હોય તો એ લાગ્યા કહેવાય, વાંધો નહીં. એ એ દબાયા કહેવાય, પગ દબાયા કહેવાય. હા કઈ પ્રશ્ન હોય તો આના અનુસંધાનમાં પૂછજો. બોલો અશ્વિનભાઈ.
મારા બે ભાઈઓ બાજુ બાજુમાં રહેતા હોઈએ અને વર્ષોથી ફાધર નાના ભાઈ જોડે જ રહે છે, નાનાભાઈ જોડે. એટલે હવે અમે આવું ચાલુ કરી દઈએ ને તો એના એમના ભાઈના વાઈફને અથવા ભાઈને ના ગમે કે આ તો અમે શા માટે અમે કરીએ છીએ આ બધું અને તમે કરવાનું ચાલુ કરો, એટલે એમને ના સારું લાગે.
જો મારી જોડે કંઈ આ છે કે અત્યારે આ જ પ્રકારની એક ચિઠ્ઠી આવી છે, એમાં આવું જ કંઈક લખ્યું છે, બહુ સરસ સજેશન.
આમાં શું છે, વાતાવરણ ના બગડે એટલા માટે આપણને એમ થાય કે આપણે છાને છાને કરવું પડે.
બરાબર છે, જો તમારી વાત સાચી છે, પરંતુ મારું એક સજેશન છે, એનું સોલ્યુશન છે. આપ સૌને એક વિનંતી કરું છું, ઘણા પરિવારોની અંદર આવું હોય છે કે માતા પિતા એક ભાઈના ઘેર જ રહેતા હોય, બીજા ભાઈના ઘેર ન રહેતા હોય. પરંતુ આપ સૌને મારી વિનંતી છે કે જો ખરેખર આપણે આપણી ફરજ બજાવી હોય તો માતા પિતાને અને ભાઈ ભાઈને ભાંડુને પગે લાગીને પ્રેમથી હાથ જોડીને આપણે આપણી સેવા માતા પિતાની માગી લેવી જોઈએ અને મહિને બબે મહિના લઈ આવવા જોઈએ, આપણા ઘેર જ લઈ આવવા જોઈએ. એમને વિનંતી કરીને, પ્રાર્થના કરીને કે અમને અમારું ઋણ ચૂકવવાની તમે તક આપો, એમ કરીને લઈ આવવા જોઈએ. એ વધુ સારું સોલ્યુશન છે.
મહારાજ, એટલે ભાઈ સત્સંગી નતો, હવે સત્સંગમાં જ ભાઈને લઈ દીધો, એટલે હવે આપ એને કહી શકશો એટલે એને ખબર પડશે. અને
આજે અહીં આવ્યા છે?
ના, આજે નથી આવ્યા, પણ સતત ત્યાંની સભાઓમાં આવે છે.
બસ કંઈ વાંધો નહીં, બસ હવે તમે પ્રયત્ન કરજો, નહીંતર અમે આવીએ ત્યારે અમને કહેજો, અમે કહીશું. પરંતુ મુક્ત આનું સોલ્યુશન, મા બાપને ઘેર લઈ આવો. આપણે ઘણી વખત સેવા ટાળવા માટે ભાઈ કરતો હોય કરે જ છે ને, નહીં આપણી ફરજ ચૂકીએ છીએ આપણે. આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. મુક્તો, કેટલા હમણાં મેં પ્રશ્ન પૂછ્યો, કેટલા નથી કરતા? આપણે એમને સાહેબ નેગેટિવથી કોઈ નહીં જુએ, વિચાર આપણે ભૂલ સુધરી જશે, ચલો ઊભા નથી કરવા, આંગળી ઊંચી કરો, ઊભા નથી થવું, બસ ચલો હવેથી કરજો, બસ હવેથી કરજો, મહારાજ બહુ રાજી થશે, અમે રાજી થશું. ચલો એક બીજો બહુ જ પ્રશ્ન, હું હાથ નહીં ઊંચા કરાવું, ઊભાઈ નહીં કરું. તમારે અંદર અંદર જ તમારે પોતાનો જવાબ આપવાનો છે, કારણ કે બહુ કપરો પ્રશ્ન છે. હવે જે પ્રશ્ન પૂછું છું ને એ બહુ ટફ પ્રશ્ન છે, અઘરો પ્રશ્ન છે, આબરૂનો પ્રશ્ન છે. કેટલા યુવાનો પોતાના માતા પિતાને ક્યારેક વાણીથી વર્તનથી તરછોડતા હોય, હે બેહો છાના માના, તમને કઈ ખબર ના પડે, બોલબોલ કરો છો, આવા કોઈ પણ શબ્દોથી આંગળી નથી ઊંચી કરવી તમતા. મારે તમારી આબરૂનો સવાલ છે ને અમારી આબરૂનો સવાલ છે. બિલકુલ કોઈ દિવસ આ લાઈને ન જતા. તમારા બાળકો બધું જુએ છે, તમે એથી વધુ ખરાબ રિઝલ્ટ પામશો, સમજી લેજો. અને વધુ વધુ તમારા દીકરા કરતા, હું તો તમારી દીકરીઓની ચિંતા વધુ કરું છું કે તમારી દીકરીઓ તમારા મા બાપને તમે જે રીતે વર્તી રહ્યા છો એ શીખીને જ્યારે સામે ઘેર જશે ત્યારે એનું ઘર જરૂર કાલે તૂટશે, અથવા તો એ પાછળ એના બાળકો આગળ જતા એવું જ શીખશે ને શીખવાડશે. કોઈ દિવસ એવું ના કરતા. માતા પિતાને રિસ્પેક્ટ કરજો, બહુ જ માન, એમને મર્યાદા, એમનો મોભો જાળવજો. વાણીથી પણ એ કકળાઈ ન જાય, અથવા તો તિરસ્કાર નફરત ન થાય ને એ અંદરથી દુભાઈ નહીં મૂકતો, બહુ ખ્યાલ રાખો. પ્રેમથી બોલતા શીખો. તમે પણ એક દિવસ ઘરડા થવાના છો. એટલે આપણે ખબર છે, નાના હતા ત્યારે ગુજરાતીમાં એક પંક્તિ આવતી, પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા, તમ વીતી અમ વીતશે ધીરી બાપુડિયા. ખબર છે, આવું આવું કંઈક આવતું. એક દિવસ તમારો પણ એવો આવવાનો છે. હું વિદેશમાં જઉં ને ત્યારે તો એક વાત અવશ્ય કરું છું વિદેશના મુક્તોને, અહીં નથી કરતો, બધા વિદેશવાળા નથી, પરંતુ કદાચ જુદા રહેતા હોય અને તમારા વિદેશમાં, એવું કહું, તમારા વાલી પેરેન્ટ્સ વિદેશમાં એટલે કે ઇન્ડિયામાં રહે છે, તમે ઓસ્ટ્રેલિયા છો અથવા તો અમેરિકા છો, કેનેડા છો, લંડન છો, ગમે ત્યાં, દર 15 દિવસે, અરે વધુમાં વધુ એક મહિને એક બે મિનિટ માટે પણ તમારા વાલીને ફોન કરો, બે મિનિટ માટે. અને અરે તમે અહીં રહો છો ને તમારા વાલી રાજકોટ રહે છે, દાખલા તરીકે તમે રાજકોટ રહો છો ને તમારા વાલી અમદાવાદમાં રહે છે, અરે બીજા ભાઈના ઘેર રહે છે, જુદા રહે છે, તો દર અઠવાડિયે ઇન્ડિયામાં હોય તો હું તો કહું દર અઠવાડિયે કેમ છો પપ્પા, કેમ છો મમ્મી, કેમ છો બા કે બાપુજી, જે કહેતા હોઈએ જે કહેતા હોય. પરંતુ એક પાંચ મિનિટ વાત કરશો ને બોલો એમનો આમ ફૂલાયા ફૂલાશે નહીં, એટલા બધા હરખાશે, એટલા બધા રાજી થશે. અને હું ચેલેન્જ સાથે કહું છું, બોલો તમારા મમ્મી તો આખા ગામમાં નાખી, શેરીમાં નાખી, સોસાયટીમાં જઈને કહી આવશે, આજ મારા કમલેશનો ફોન આવ્યો, આજ મારા કમલેશનો ફોન આવ્યો, આજ મારા કમલેશનો ફોન આવ્યો. બોલો બીજા રાંચીના રેડ થઈ જશે, અડધા અડધા થઈ જશે. બોલો સાચી વાત છે, આ ખોટી વાત પાછી આપો મને. બોલો એટલા રાજી થઈ જશે. અરે તમારા ઘરમાં તમે વાલી રહેતા હોય ને એને પાંચ મિનિટ રોજ એમના માટે પાંચ મિનિટ કાઢો, પાંચ મિનિટ જઈને એમની જોડે બેસો અથવા તો એમને જોડે બેહાડો, કેમ છો પપ્પા, કેમ છો મમ્મી, કેમ છો બા, રાજી છો, કંઈ તકલીફ નથી ને, કંઈ શરીરે સીખ છે ને, આટલું પૂછશો ને તો હવે બોલો એ રાજી. એમને એટલી જ જરૂર છે, એમને એટલા પ્રેમની જરૂર છે, પ્રેમની ભૂખ છે ભાઈ. ન કરતા હોય તો કરજો, ફોન કરજો, એમાં બહુ ફેર નહીં પડી જાય. પણ માવતર મા બાપને તરછોડશો નહીં કોઈ દિવસ. આપણે સત્સંગ કરવો છે પરંતુ પાયાના સિદ્ધાંતોને મૂકીને નથી કરવાનો. હું તો આટલો એક છેલ્લો મુદ્દો કહી દઉં છું, આ બધું તો જ રહેશે, આ બધું તો રહેશે કે સત્સંગના યોગમાં રહેશો તો, સંતોના યોગમાં રહેશો તો તો રહેશે. બહુ જ મહત્વનો મુદ્દો, આ બધાનો આધાર આની ઉપર છે. પણ સત્સંગના યોગમાં છો અને છતાંય નથી રાખતા તો એમનું અમને ભારે દુઃખ થાય છે, બહુ દુઃખ થતું હોય છે. અને આ સત્સંગનો યોગ તમારા બાળકોને, તમારા યુવકોને, તમારા ઘરના તમામ સભ્યોને સત્સંગના યોગમાંથી કોઈ દિવસ દૂર ના કરતા. ઘણા લાભો છે સત્સંગના. સત્સંગ તો વિશલ્યકરની ઔષધિ છે ભાઈ, મોટા સંતો એવું લખ્યું છે, આ સત્સંગ છે વિશલ્યકરની ઔષધિ છે. સત્સંગના પ્રતાપે જ સુખિયા રહેવાય છે. આપણી ભૂલો કોણ ઓળખાવશે? આ સત્સંગ ઓળખાવશે. આપણને વઢવાનો અધિકાર કોને છે? સંતોને છે. આપણને રોકશે ટોકશે આજના મા બાપ નહીં રોકી ટોકી શકે, સંતો રોકી ટોકી શકશે. અને સંતોને એવો અધિકાર આપજો કે આપણને રોકી શકે, ટોકી શકે, વઢી શકે, કંઈ બે શબ્દો કહી શકે, એવો અધિકાર આપજો. એ સત્સંગ કહેવાય. એટલા નિકટ જજો સંતોથી, નિકટમાં રહેજો. ગુણાયતાન સ્વામી વાતોમાં એટલે લખ્યું છે, સ્વામી કે જેને રોકનાર અને ટોકનાર નથી મળ્યા એના કરમ ફૂટ્યા. આ મોટા સંતોના શબ્દો તો કેટલા આર પાર નીકળી જાય એવા શબ્દો છે આ બધા ભાઈઓ. અને એ આપણને રોકી શકે, ટોકી શકે, વઢી શકે, કહી શકે, આ બધી બાબતોમાં, પહેરવેશની બાબત હોય તો ભલે, આછકલા વેડા હોય તો ભલે, પણ દરેક બાબતમાં આપણને રોકી ટોકી વઢી શકે એવા નિકટ રહેજો સંતોથી. એક પ્રશ્ન છે કે માતા પિતા સત્સંગી ન હોય ત્યારે અમારે બે ઊંચા અવાજે બોલવું પડે છે, એનું શું કરવું? નીચા અવાજે બોલજો, હવે શું કરવું? ઊંચા અવાજે નહીં બોલવાનું, નીચા અવાજે બોલવું. ઊંચા અવાજે બોલીએ તો જ કામ થાય એવું નથી. આવા તો પ્રશ્નોની હવાર સુધી ભવાર પડશે. પહેલા જો મા બાપ બે દીકરાઓ વચ્ચે ભેદભાવ રાખતા હોય તો શું કરવું? મોટા દીકરા જોડે એને ગુણગાન ગાય ને નાના દીકરા અને મોટા જોડે રહે. અને પછી આ જો કેટલીક વસ્તુ સામાન્ય તમારા ઘરમાં જ નથી, બધાના ઘેર છે, કેટલું સમજી રાખવાનું. અને એમાંય તે માવતરનો જો એમાંય માં હોય ને એમનો ધર્મ જ હોય, ખાય છોકરાનું ખેંચે દીકરીનું. તમે બધા સાચી વાત છે, મને લાગે તમને બધાને લાગુ પડ્યું એવું લાગ્યું. હા સાચું છે, તમારા જ અનુભવમાંથી કહું છું કે ખાય દીકરાનું, રે દીકરાનું, વાપરે દીકરાનું, અને ખેંચ ખેંચ કોનું કરે? પેલા દીકરીનો ઘર જ ભરે, અને કાં તો ભાણિયાનું જ ખેંચ ખેંચ કરે, ભાણીને ભાણિયા એમને એ જ દેખાય. પણ આ સમજી રાખવાનું ભાઈ. તમને પ્રશ્ન પૂછું, ગુલાબ ગુલાબી હોય એમાં આપણને કોઈ દાડ પછી તર્કુતર્ક થાય છે, ભાઈ ગુલાબી જ હોય એટલે લીંબુ ખાટું એમ ખાટું જ હોય, એમાં આખા જગતનો રિવાજ છે, તમારા એકલા મા બાપ નહીં, આ મા બાપનો સ્વભાવ છે, હોય જ સમજી રાખવાનું, એમાં ભાઈ વસવસો નહીં કરવાનો. હા હોય જ, કેટલીક વસ્તુ સાહજિકતાથી હોય, સ્વીકારી લેવાની. આખી દુનિયામાં છે, તમારે એકના ઘેર નથી આવવું, અને જો બધાના ઘેર છે એટલે બધા સાખ પુરાય કે નહીં. આ કેટલાક સીધા સાધા ગણિત છે, એમાં કોઈ કોમ્પ્લિકેશન્સ ના થવું જોઈએ આપણે. પરંતુ એક જ વસ્તુ આપણે એના રસ્તા, તમને બધા રસ્તા કાઢતા આવડે છે કે નહીં? ટ્રાફિક હોય તો રસ્તો કાઢીને નીકળી જાઓ છો કે નહીં? હમણાં મોડું થતું તો જો રસ્તો કાઢીને નીકળી ગયા કે નહીં? બધા રસ્તા કાઢતા આવડે છે, જાય રસ્તો કાઢો ને, અમને શું કરવા વચ્ચે હેરાન કરો છો? વાહ, લો અમારા રમેશભાઈ લખીને મોકલે છે કે મારા પિતાજી છેલ્લા શ્વાસે હતા ત્યારે મને એક જ આદેશ આપ્યો કે ધંધો વ્યવહાર ઓછો કરીને સાધુ સંતોના સંગમાં રહેજે તો જ મને શાંતિ થશે. બસ આ ભૂલતા નહીં આવે. હા, ધંધો વાઇન્ડ અપ કર્યો પણ સાધુ સંતોનો સંગ શરૂ બહુ નથી કર્યો, હજુ એ કરજો, હજુ વધારજો. હા, તમે 3 દિવસથી 4 દિવસથી રોજ આવો છો, હું બહુ રાજી થઉં છું. હા, મુક્તો બસ સંતોનો સંગ રાખજો, સમાગમ રાખજો, જોગ રાખજો, અને તમારા તમારા એક પડાળીઓ સત્સંગ ન રહે એના માટે થઈને મુક્તો હંમેશા સત્સંગ બે પડાળીઓ જોઈએ. એક પડાળીઓ એટલે સમજે ને, પેલા ઘરમાં એકનો સત્સંગ હોય ને બીજાનો ન હોય એટલે ડખા થવાના છે. કૂતરું તાણે ગામ ભણે, શિયાળ તાણે સીમ ભણી, આવું થવાનું. પરંતુ જ્યારે આવા ઉત્સવ સમય હોય ને ત્યારે બેને આવવા, લઈ આવવા, એમને સમજાવી પટાઈને ગમે એમ કંઈ લઈ આવવા. ભાઈ તમે 5 દાડા જ્ઞાન સત્રમાં આવો, તમને 500 રૂપિયાની હાડી લઈ આવી, એમ કંઈક કંઈ કહીને લઈ આપવા, કંઈક કહીને લઈ આપવા, પહેલા એમ કરીને લઈ આવો. જો તમને એ 500 રૂપિયા મોંઘા નહીં પડે, બોલો હું સચોટ વાત કરું છું, મોંઘા નહીં પડે. અહીં અમારે એવા પરિવાર હું નામ નથી દેતો, બોલો એમના ઘરના આવે જ નહીં, કોઈ સંજોગો ના આવે. હતા સત્સંગી પણ કાર્ય સત્સંગ ના હતા, અને એમને એટલો બધો અભાવ, એટલો બધો અભાવ કે હું તો તૂટીને મરી જઉં તો અહીં ના આવું. બોલો એ મને કાયમ ફરિયાદ કરે કે સ્વાઈ કરવું શું, અમારા ઘરમાં સારું ખાંડા બેડું છે, મને અહીં વગર ચાલતું નથી ને એમને ત્યાં વગર ચાલતું નથી, એ કે હું ના આવું એટલે ના જ આવું. એમને રસ્તો બતાવ્યો કે તમે ઘરમાં કેસેટો ચાલુ કરો, કોઈ પણ રીતે સંભળાવો. બોલો ધીમે ધીમે કેસેટો સંભળાવતા ગયા, મહારાજની દયા થતી ગઈ, ગમતું ગયું, ફાવતું ગયું, ભાવતું ગયું. અને પછી જ્ઞાન સત્રમ કે એક દાડા માટે આવો. શું કહે છે? એક દાડા માટે આવો. એટલે સારું, એક દાડો તો હેડો. અને જ્ઞાન સત્રમ આજથી 5 વર્ષ પહેલાની વાત છે, એક દાડો આયા. બીજે દાડ કે હવે જવું છે આજ, તા કે ના ના હવે રોકાઈ જવું 2 દાડા. બોલો 5 દાડા રોકાયા રોકાયા રોકાયા, પતી ગયું. જય સ્વામિનારાયણ. મુક્તો હજુ એ રહ લીધો છે ચાક્યો. બોલો એમના આખા પરિવારમાં નંબર વહેલો થઈ ગયો, બધા કરતા આગળ નીકળી ગયા. મુક્તો તમે લાવતા શીખો. અને મુક્તો પ્યોર માલ છે અહીંયા, આપણી પાસે પ્યોર માલ છે. બાપજી કાયમ કહે છે ને, વેજીટેબલને ચોખ્ખું કરીને ભેગું કરીને આપણે વેચતા નથી, તાંદલા જેવું ઘી આપીએ છીએ અને ભાવ ઓછો કરતા નથી, ભેળસેળ કરતા નથી ને ભાવ ઓછો કરતા નથી. હા, 350-350 નું 400 નું કિલો લેવું એટલે લ્યો, નહીં તો બીજી દુકાને જાઓ, ભેળસેળ વાળું જ્યાં જે સારું મળતું એટલે લઈ આવો. એમ આપણે અહીંયા ચોખ્ખો માલ છે, તમે તાર ચખાડો, કોઈને પણ ચખાડો. કંઈક પરિવારો જોયા છે કે જે પરિવારોની અંદર બોલો અઘરામાં અઘરું હતું એ સહેલામાં સહેલું થઈ ગયું છે. માટે સત્સંગના યોગમાં લાવતા શીખો, દીકરાઓને લાવો, ઘરનાને લાવો, અને એ 2 પડાળીઓ તો સત્સંગ તો થશે, અને 2 પડાળીઓ થશે તો તમને પણ સુખ શાંતિ ખૂબ આવશે. બેટા આપણે બધાએ છેલ્લે બધાએ 2 હાથ જોડીને આપણે થોડીક પ્રતિજ્ઞા લેવાની છે. આ યુવા અધિવેશનના એક પાઠ રૂપે તમામ યુવકોને અહીંથી પૂજ્ય ભક્ત સ્વામી આપણને પ્રતિજ્ઞા કરાવડાવે છે. આપણે બધાએ હાથ જોડીને મહારાજને આગળ પ્રતિજ્ઞા લઈએ છીએ.
તો આ વાતો આપણને મોટા પુરુષ થકી મળે છે, સંપ્રદાયમાં અને જગતમાં પણ ક્યાંય ન મળતી એવી દુર્લભ વાતો, એવી અલભ્ય વાતો આપણને મળી રહી છે. તો એના માટે આપણે ગુરુવર્ય પરમપૂજ્ય બાપજી, પરમપૂજ્ય સ્વામીશ્રી અને SMBSના સંતોના આપણે ખૂબ ખૂબ ઋણી છીએ મુક્તો. એટલે અહીંથી જે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને આપણે મહારાજ અને મોટાના ઋણી છીએ, અને આપણા જીવનમાં કંઈક દ્રઢાવ કરવો છે. અને જે જે વાતો સાંભળી છે આપણે એને આપણા જીવનમાં દ્રઢતાપૂર્વક અમલમાં મૂકવી છે, એવા દ્રઢ સંકલ્પથી આ પ્રતિજ્ઞા લેજો. અત્રે આપણે બે હાથ જોડી અને મહારાજ અને મોટાની આગળ પ્રતિજ્ઞા લઈએ છીએ. અઠવાડિક સભામાં નિયમિત હાજરી આપીશ. બોલો મુક્તો.
અઠવાડિક સભામાં નિયમિત હાજરી આપીશ.
અઠવાડિક સભામાં નિયમિત હાજરી આપીશ.
અઠવાડિક સભામાં નિયમિત હાજરી આપીશ.
અને બે નવા યુવકોને સભામાં લાવતા કરીશ.
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 ગુરુવારે પરમપૂજ્ય બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે,
ગુરુવારે પરમપૂજ્ય બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે
તે માટે 10 મિનિટ ધૂન,
10 મિનિટ ધૂન
અથવા 5 માળા,
અથવા 5 માળા
નિયમિત
અવશ્ય કરીશ.
એટલે આપણે આ રીતે
5 માળા આપણે બધા કરજો. 5 ના કરો તો છેવટ 2 તો કરજો જ. આવેલા આપણી ફરજ બજાવજો. અરે આગળ
SMBS સંસ્થાની
મંદિરની
તનથી કોઈ પણ એક સેવા અવશ્ય કરીશ જ. એટલે કે મંદિરમાં અથવા તો સંસ્થાના કોઈ પણ કાર્ય માટે આપણને જે સેવા સોંપવામાં આવે સંતો દ્વારા, સ્વામીશ્રી દ્વારા અથવા તો સંસ્થાના કાર્યાલયો દ્વારા જે જે સેવાઓ સોંપવામાં આવે એ સેવામાંથી કોઈ પણ સેવા આપણે સામેથી માગીને, પણ આપણી પાસે કોઈ સ્કિલ હોય અને સ્કિલ પ્રમાણે આપણે સેવા સામેથી માગી લઈએ, પણ એવી કોઈ સેવા માટે આપણે એ પ્રતિજ્ઞા લઈએ છીએ. સંસ્થામાંથી પ્રકાશિત થયેલ વસ્તુઓનો જ ઉપયોગ કરીશ.
માતા પિતા
તથા વડીલોની આદરપૂર્વક સેવા કરીશ. પછી આગળ ચા કોફી
લસણ ડુંગળીનો
કાયમી ત્યાગ કરીશ. પછી આગળ બજારું ખાણીપીણીનો
ત્યાગ કરીશ.
મોબાઈલ તથા ઇન્ટરનેટનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ. સોશિયલ નેટવર્કિંગનો
ત્યાગ કરીશ.
દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMBS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃતવાણીની સર્વાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા ધડકરીએ દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા, વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3.
શ્રી હરિ મારા સર્વેથી ન્યારા સૌના છો જીવન પ્રાણ.
તમામ સીડી DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા,
સંપ સુરત ભાવ એકતા,
પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMBSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 3820007, મોબાઈલ 9979855099.